దర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేరుముదా ధర్మనందనమహం విచింతయ ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాత్తమహం వందే పరమానందమాధవం. ఓం శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. పూజ్యపాద దేవ్ స్వామీజీ, పూజ్యపాద మాధుపురి స్వామీజీ, సర్వే పూజనీయ సంతో, సత్సంగి బంధు, ప్రారంభమా હું એક નાનકડી પ્રસંગ કથા કહું. એક સમ્રાટને સંગીતનો બહુ જ શોખ હતો. સંગીતમાં અત્યંત રુચિ હતી. એટલા માટે એ સંગીતકારોને આવકારતા, એનું સન્માન કરતા, સંગીતની મહેફિલો યોજતા અને રસપૂર્વક એ સમ્રાટ સંગીતની મહેફિલોને માણતો. સંગીત પાછળની રુચિ એની એ માન્યતા ઉપર આધારિત હતી કે સંગીતના માધ્યમથી આ સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિ બહુ જ સરળતાથી ભૂલી શકાય છે અને સંગીત એક એવું માધ્યમ છે કે જેના દ્વારા પરમાત્માની સાથે સરળતાથી એકાકાર થઈ શકાય છે. એટલે એ સમ્રાટ જો કોઈનામાં સંગીત પ્રત્યે થોડી પણ રુચિ જુએ તો એને કોઈને કોઈ સંગીતનું વાદ્ય એટલે કે વાજિંત્ર ભેટમાં આપતો, કે જેથી એની સંગીતની રુચિને પોષણ મળે અને સમાજમાં એટલે કે એના નગરમાં સંગીતનો પ્રચાર થાય. એવી રીતે એક વ્યક્તિને સમ્રાટ તરફથી વીણા ભેટમાં મળેલી. વીણા એ સંગીતનું વાદ્ય છે અને તમે સરસ્વતીનું ચિત્ર જોશો તો સરસ્વતીજીના હાથમાં જે વાદ્ય છે એને વીણા કહેવામાં આવે છે. બંને બાજુ તુંબડા હોય છે અને વચ્ચે ધાતુઓના તાર લાગેલા હોય છે. એના ઉપર આંગળીઓ ફેરવવાથી સંગીત પેદા થાય છે. તો એવી અદ્ભુત વીણા એક વ્યક્તિને સમ્રાટ તરફથી ભેટમાં મળેલી. પરંતુ આ વ્યક્તિને દેશ વિદેશમાં ધંધા રોજગારને અર્થે ભટકવું પડતું એટલે એ વીણાનો ઉપયોગ કરી ન શક્યો, સંગીતનો શોખ કેળવી ન શક્યો. એને દુઃખ જરૂર થતું. જ્યારે જ્યારે વીણાને જોતો ત્યારે એને સમ્રાટ યાદ આવતો. મનમાં થતું કે જે હેતુથી મને સમ્રાટે આ વીણા આપી છે એ વીણાનો હું ઉપયોગ ન કરી શક્યો અને સમ્રાટનો આદર્શ એટલે કે હેતુ હું પાર પાડી ન શક્યો. વર્ષો જતા એ વ્યક્તિનું મૃત્યુ થયું. એને એક પુત્ર હતો. પુત્રને તો સંગીતની કોઈ ગતાગમ નહોતી. આ વીણા એ સંગીતનું વાદ્ય છે એ પણ એને ખબર નહોતી. પિતાજીના અવસાન પછી એને એમ થયું કે આ કોઈ નકામી ચીજ બાપુજીએ સાચવી રાખી છે તો એને હવે કાઢી નાખીએ તો જગ્યા થાય. એટલે એ અદ્ભુત વીણા વાદ્ય એક ઉકરડામાં જઈને ફેંકી દીધું. એ ફેંકીને પાછો ફરતો હતો એ દરમિયાન એક ઘટના ઘટી કે ત્યાંથી એક સંગીતકાર પસાર થયો. સંગીતકારની નજર આ ઉકરડા ઉપર પડી તો એમને થયું કે આવી વીણા અહીંયા કેમ ફેંકી દીધી? શું નકામી થઈ ગઈ હશે? તૂટી ગઈ હશે? લાવ જોઉં તો ખરો. નજીક જઈને ઉઠાવી અને આંગળીઓ ફેરવી, ત્યાં તો અદ્ભુત મીઠી સુરાવલી પ્રસરી. એવો મીઠો અવાજ સાંભળીને પેલો ફેંકનાર હતો એ પાછું ફરીને જોયું તો એને થયું કે મેં જે વસ્તુ ફેંકી એ તો કોઈ કામ નહીં લાગે છે. એટલે પાછો ફર્યો અને કહ્યું કે ભાઈ એ વસ્તુ મારી છે, મને પાછી આપી દો. એટલે પહેલા એ કહ્યું કે ભાઈ આ તો સંગીતનું વાદ્ય છે અને મને ઉકરડામાંથી મળી છે અને ઉકરડા ઉપર મુકાયેલી વસ્તુ એનો કોઈ માલિક ન હોઈ શકે. પહેલા કહ્યું કે ભાઈ એ મેં જ ફેંકી દીધેલી છે. પેલા એ એમ કહ્યું સંગીતકારે કે ભાઈ એકવાર તમે ઉકરડામાં વસ્તુ ફેંકી દો પછી તમે એના માલિક રહેતા નથી, તમારો હક લાગુ પડતો નથી. એનાથી પણ મજાની વાત તમે એ સાંભળી લો કે આ સંગીતનું વાદ્ય છે એ વાદ્ય તો એનું ગણાય કે જે એને વગાડી જાણે, વગાડે તેનું વાદ્ય. અને પેલો નિરાશ થઈને પાછો ફર્યો. આ પ્રસંગ કથા અહીંયા પૂરી થઈ જાય છે, પરંતુ એનો મર્મ અત્યંત મીઠો છે, ધારવા જેવો છે. આપણને આ જે મનુષ્ય શરીર મળ્યું છે, આ જે મનુષ્ય જીવન મળ્યું છે, એ પરમાત્માએ આપેલી અદ્ભુત વીણા છે, અત્યંત અદ્ભુત વીણા છે, જીવન વીણા છે. એમાંથી જીવન સંગીત પેદા થઈ શકે એનું માધ્યમ છે. પરંતુ જે લોકો એ જીવનને, એ જીવન વીણાને, એ જીવન સંગીતને જાણતો નથી, એને દુરાચારમાં, પાપાચારમાં, વ્યભિચારમાં અને સંસારના વિષયોના ઉકરડામાં ફેંકી દે છે. અને એકવાર ફેંકી દીધા પછી એને આવું મનુષ્ય જીવન મેળવવાનો હક રહેતો નથી, માલિક એને ફરીથી આપતો નથી. એટલે સમજદાર વ્યક્તિ એ કહેવાય કે જીવન સમાપ્ત થાય એ પહેલા એમાંથી જીવન સંગીત પેદા થાય, એમાંથી ભક્તિ સંગીત પેદા થાય, પરમાનંદ પેદા થાય. એવી રીતે આ જીવન વીણાને વગાડી લેવી એ ડાહ્યા માણસનું કામ છે. તો સંગીત એટલે શું? સંગીત પણ એક અવાજ છે અને ઘોંઘાટ એ પણ એક અવાજ છે, બંને અવાજ છે. પરંતુ ઘોંઘાટમાં અસ્ત વ્યસ્ત અવાજ છે અને સંગીતમાં સ્વરબદ્ધ, લયબદ્ધ, તાલબદ્ધ અવાજ છે, સુવ્યવસ્થિત અવાજ છે, સુસંવાદિતા છે, હાર્મની છે, સુમેળ છે, એકબીજો એકબીજા સ્વરને ફોલો કરે છે, મળે છે, એને સંગીત કહેવાય છે. તમે જોજો, કોઈ સંગીતનો કાર્યક્રમ હોય તો બે ચાર જણા ગાનારા હોય, ચાર પાંચ જણા વાદ્યો જુદા જુદા લઈને વગાડનારા હોય, એવી રીતે દસ બાર જણાનું ગ્રુપ હોય, પરંતુ બધા જ એકબીજામાં એક રાગ થઈને સ્વર મિલાવીને ગાય ત્યારે એમાંથી સંગીત પેદા થાય છે. એકબીજા એકબીજાના સ્વરમાં પોતાનો સ્વર મિલાવી દે છે અને એને સંગીત કહેવાય છે. નહીતર સંગીતનો કાર્યક્રમ હોવા છતાં પણ ઘોંઘાટ કહેવાય છે અને ઘોંઘાટ કોઈને ગમતો નથી. કહેવાય ને કે ભજનિક ભજન ગાવા બેસી ગયેલો પણ હાર્મોનિયમ ઉગમણું જાય તો પોતે આથમણો જાય, સ્વરમાં લયમાં તાલમાં લોચા મારે. એક પોલીસ ભાઠો લઈને ઊભો થયો, પરંતુ ઓડિયન્સમાં આટો માંડ્યો મારો. એટલે પેલા ભજનિકે ગાવાનું બંધ રાખીને માઇકમાં જાહેર કર્યું કે ભાઈ પોલીસ ભાઈ તમારે કામ કોનું છે? એટલે પેલો પોલીસ કે તમતા મારે તમે ગાઓ, હું તો એને ગોતું છું, તને લાવ્યો છે કોણ? એ ઘોંઘાટ છે કે જે કોઈને ગમતો નથી. સંગીત એ છે કે એકબીજામાં સુર મિલાવે છે. એમ જીવનમાં પણ જેટલા અરસપરસ એકબીજામાં એક રાગ થઈને સુમેળથી જીવીશું તો સંગીત પેદા થશે, જીવનને મીઠાશ પેદા થશે, પરમાત્માની પ્યાસ પેદા થશે, પરમાત્માની પુકાર પેદા થશે. અને જો એકાદનો પણ રાગ જુદો પડે તો રામાયણની અંદર કઈ કઈ મહારાણીનો રામરાજ્યાભિષેકમાં એકનો જ રાગ જુદો હતો, બાકી તમામ નગરજનો ઋષિઓ બ્રાહ્મણો બધાનો એક રાગ હતો કે રામ રાજા બને, પરંતુ એ કઈ કઈ જુદો રાગ વગાડ્યો, એનો રાગ જુદો પડ્યો તો અયોધ્યામાં હાહાકાર થઈ ગયો. દશરથ મહારાજનું અવસાન થયું, રામ સીતા અને લક્ષ્મણ વનમાં દરદર ભટકતા થયા, ભરત મહારાજ ભેગ પહેરીને નંદીગ્રામમાં સાધુ થઈને બેસી ગયા, અયોધ્યામાં સુનકાર થયો, અયોધ્યાનું સંગીત વિલાઈ ગયું. કઈ કઈ જુદો રાગ ઉપાડ્યો તો રામાયણ થઈ, અને દુર્યોધને જુદો રાગ ઉપાડ્યો એનો રાગ જુદો પડ્યો તો મહાભારત થયો. એટલે સ્વર મેળ કરવો એનું નામ સંગીત, અને મન મેળ કરવો એનું નામ જીવન સંગીત. આજે લોકો પાસે શું નથી, બધું છે, અનેક પ્રકારની સુવિધાઓ છે, અદ્યતન સામગ્રીઓ છે, કુટુંબમાં કોઈ કચાશ નથી, પણ જો ખૂટતું હોય તો એક મન મેળ ખૂટે છે. એક ડોક્ટર પાસે એક કપલ આવ્યું, પતિ પત્ની આવ્યા, બંને બેઠા. પેલા પુરુષે એટલે કે પતિએ વાતની શરૂઆત કરી કે ડોક્ટર સાહેબ, અમે બંને પતિ પત્ની છીએ, પરંતુ અમારી તકલીફ એ છે કે અમે કોઈ એક વાત ઉપર એક મત થઈ શકતા નથી. આ અમારી મોટી મુસીબત છે. આજે લગ્ન થયા એને 6-6 વર્ષ વ્યતીત થઈ ગયા, પરંતુ એક નાની એવી વાત ઉપર પણ અમે બંને એક મત એક સહમત થઈ શકતા નથી. ત્યાં જ એની પત્ની બોલી, શું આવી ખોટી ખોટી વાત કરો છો? બોલવાનું તને ભાન છે ટપુ? આપણા લગ્ન થયા એને 6 વર્ષ થયા છે કે 7 થયા છે? પેલો કે પણ 6 પૂરા થયા ને 7મું ચાલે છે, ચાલે છે 7મું ન ગણાય, ખોટું શું કામ બોલે તું? મારી આજ માથાકૂટ છે, તું સાચું બોલતો જા. પેલો કે પણ 7 કહું કે 6 કહું એમાં ડોક્ટર આગળ શું ફેર પડવાનો છે? ફેર પડે, 7 વાર પડે, 7મું જ બોલવું જોઈએ. આટલી નાની એવી વાતમાં બંને ગરમ થયા, એટલે ડોક્ટરે સલાહ આપી કે તમે બંને છૂટાછેડા લઈ લો. તો પેલો પુરુષ કે લેવા તો છે, પણ એમાં એકમત તો થવું જોઈએ ને. મન મેળ નથી. એટલે જયંત પાઠકે 3 જ પંક્તિ લખી છે, પણ મારા તમારા દિલને હચમચાવી નાખે. જો સંવેદના બેઠી હોય તો ભાઈઓ, એમણે કહ્યું કે બે રસ્તાઓ અચાનક મળી ગયા, બે રસ્તાઓ અચાનક મળી ગયા, બે ઘડી વાતે વળગ્યા અને છૂટા પડી ગયા. બે રસ્તાઓ અચાનક મળી ગયા, બે ઘડી વાતે વળગ્યા અને છૂટા પડી ગયા. બે ઝરણાઓ અચાનક મળી ગયા, એકબીજાને ભેટી પડ્યા અને ભળી ગયા. પરંતુ અમે ન તો રસ્તા ન તો ઝરણા, ન છૂટા પડી શક્યા ન ભળી શક્યા. પુરુષ ઘેરે આવ્યો એટલે એની પત્નીએ કહ્યું, સાંભળ્યું? તો ના, પાડોશમાં પેલા રમેશભાઈ છે ને એની પત્નીએ ગળે ફાંસો ખાધો. હે, ગળે ફાંસો ખાધો? અરે અરે બિચારી બિચારી. અરે પણ પૂરું સાંભળો ના, એ તો સારું થયું પાડોશીને ખબર પડી ગઈ એટલે દોડીને આવ્યા અને બચાવી લીધી. બચી ગઈ? હા, ખરેખર બચી ગઈ? હા. અરે રે બિચારો રમેશ, અરે રે બિચારો રમેશ. આટલું બધું ઝેરીલું જીવન મારું તમારું બધાનું કેમ થઈ ગયું? કંઈક પાયામાં ભૂલ છે. બે ત્રણ વાત તો જોવા જેવી છે. પહેલી, કે તમે કોઈ સંગીતનો કાર્યક્રમ હોય, ભજનનો કાર્યક્રમ હોય, તો શરૂઆતમાં તમે જોશો કે વાદ્યોવાળા છે ને એ બધા સૌ સૌના વાદ્યોને એક સ્વરમાં મેળવે, કારણ કે દરેક વાજ્યંત્ર ઊંચા નીચા સ્વરવાળું હોય એટલે એને સ્વરબદ્ધ કરવું પડે. એને એમ કહેવાય છે કે વાજિંત્રોને મેળવવા, મેળવવા એટલે પ્રાપ્ત કરવા નહીં, સ્વરમાં એક કરવા. અને એકલા તો ગવાતું નથી, ઓછામાં ઓછા ચાર પાંચ જણા તો જોઈએ, તબલાવાળા જોઈએ, ઢોલકવાળા જોઈએ, મંજીરાવાળા જોઈએ, ગાવાવાળા જોઈએ, પડખે હાંકોટા કરવાવાળા જોઈએ, રક્ષણ કરવાવાળા, લાકડીઓ લઈને ઉભા રહેનારા જોઈએ. વાજિંત્રોને એક મેળ કરવો પડે. એમ જીવનમાં પણ એકલા જીવાશે નહીં, લોકો સાથે જીવવું પડશે. કોઈનો સ્વભાવ ઊંચો હશે, કોઈનો સ્વભાવ નીચો હશે, એટલે મન મેળ કરવું એ આ જીવન વીણાના વાજિંત્રને મેળવવા બરાબર છે. ત્યાર પછી તો સંગીતનો પ્રારંભ થશે ભાઈ. એટલે પહેલા મેળવવા પડે, મન મેળવવા પડે. જો મન મેળ હશે તો સંગીતને શરૂઆત થશે. એક કુટુંબ હતું, એના પતિ પત્નીમાં ક્યારેય ઝઘડો નહોતો થતો. એટલે પાડોશીને બહુ આશ્ચર્ય થતું કે અમારે કોઈ દિવસ ઝઘડો મટતો નથી અને આને કોઈ દિવસ ઝઘડો થતો નથી, તો આનું કારણ શું છે? એટલે એને પૂછ્યું કે ભાઈ તમારે ક્યારે ઝઘડો કેમ નથી થતો? એટલે પેલા પુરુષે એમ કહ્યું કે ભાઈ અમે વહેંચી લીધું છે. શું? તો કે મોટા મોટા નિર્ણયો મારે કરવાના, નાના નાના નિર્ણયો મારી પત્નીએ કરવાના, પછી એકબીજાના નિર્ણયમાં એકબીજા માથું નહીં મારવાનું. આ અમે વહેંચી લીધું છે. એટલે પેલો કે જરા વિગતે સમજાવો તો. એટલે કહ્યું, જુઓ, નાના નાના નિર્ણયો મારી પત્નીએ કરવાના. કેવા નિર્ણયો? ઘરમાં ફ્રીજ લેવું છે કે નહીં, સ્કૂટર લેવું છે કે નહીં, ગાડી લેવી છે કે નહીં, મકાન બદલવું છે કે નહીં, છોકરાના આ વર્ષે લગ્ન કરવા છે કે નહીં. આવા નાના નાના નિર્ણયો મારી પત્ની કરે, એમાં હું માથું ન મારું. મોટા મોટા નિર્ણયો હું કરું. કેવા પ્રકારના? અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરવો કે નહીં, ઈરાક ઉપર હુમલો કરવો કે નહીં, નરેન્દ્ર મોદીને વિઝા આપવા કે નહીં, એવા મોટા નિર્ણયો હું કરું. હવે આનો કોઈ દિવસ ડખો થાય? આને મન મેળ કર્યો કહેવાય. બીજી બાબત, સંગીતના કાર્યક્રમમાં શરૂઆતમાં જોયું કે સૌએ પોતપોતાનું વાજિંત્ર સ્વરમાં મિલાવવું પડે ને, પરંતુ બેઝિક એ બાબત છે કે સૌએ પોતપોતાનું વાજિંત્ર પોતે જ સ્વરબદ્ધ કરવું પડે, બીજો ન કરી આપે. અને જો બીજો કરી આપે તો એમાં મીઠાશ નથી, કારણ કે સૌની હથરોટી જુદી છે, એટલે શુદ્ધ સ્વર પેદા નહીં થાય, સ્વર ફગી જશે. ઉપરાંત વગાડતા વગાડતા પણ જો એનો તાર છે ઊંચો નીચો થઈ જાય તો ત્યાં કોઈ બીજો ન સહાય કરી શકે, પોતે જ વગાડતા વગાડતા એને પાછું સ્વરમાં કરી શકવું પડે. એટલે પોતાનું વાદ્ય પોતે જ સ્વરબદ્ધ કરવું પડે. એનો અર્થ શું છે? કે મારે ને તમારે સૌ પ્રથમ આપણે જ સુધરવું પડે, આપણે જ આપણું જીવન સ્વરબદ્ધ કરવું પડે, આપણે જ આપણું જીવન શુદ્ધ કરવું પડે. ધ બેઝિક પ્રિન્સિપલ ઇઝ ધેટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વી મસ્ટ ઇસ્ટાબ્લિશ હાર્મની વિધિન અવર સેલ્ફ. પ્લીઝ હાર્મોનાઇઝ યોર સેલ્ફ. તમે તમારી જાતને સૌ પ્રથમ સુસંવાદિત કરો. એમાંથી ઘોંઘાટ કાઢી નાખો, એમાંથી બસુરા સ્વરને વિદાય આપો, તો જ જીવનમાં સંગીત પેદા થશે, તો જ જીવનમાં મીઠાશ પેદા થશે. ત્રીજી બાબત, વાજિંત્રોને સ્વરબદ્ધ કરી લો એટલે સંગીત પેદા નહીં થઈ જાય, પાયો બંધાયો છે. સંગીત ત્યારે પેદા થશે, વધારો ભાઈ હતું બરાબર છે, સંગીત ત્યારે પેદા થશે કે આમ હળી ન કરે તો. ત્રીજી બાબત, સ્વરબદ્ધ વાજિંત્રોને કરી લીધાથી સંગીત પેદા નથી થતું. સંગીતની શરૂઆત માટેનો પાયો બંધાય છે. સંગીત ત્યારે પેદા થાય છે કે એ સંગીતની જે સરગમ છે, સંગીતના જે સાત સ્વર છે, સારે ગમ પ ધ નિ સા, એ સાત સ્વરની ગહન સાધના કરી હોવી જોઈએ તો સંગીત તમે પેશ કરી શકો. એક એક સ્વર ઉપર વર્ષો સુધી એને સાધના કરવી પડે. ગહન અંધકારમાં પણ વાજિંત્રના સાત જગ્યાએ આંગળી પડે તો શુદ્ધ સ્વર એનો જ રણકાર થવો જોઈએ. સેજ પણ સ્વર ફગવો ન જોઈએ. ગાવાનું હોય અને કંઠમાંથી સા કાઢવાનો હોય તો ગમે ત્યારે સા નો પુકાર થાય, બીજી કાળીથી શરૂ કરો તો બીજી કાળીનો સા ગુંજવો જ જોઈએ, એકદમ વાઇબ્રેશન વગર શુદ્ધ ગ્રીપ સાથે પકડ થવી જોઈએ. આટલી ગહન સાધના સાત સંગીતના સ્વરોની કરે ત્યારે સંગીત પેદા થાય છે. મિત્રો, હવે જે વાત કરવાની છે તે એ જીવન સંગીતની. પહેલી બાબત એ છે કે આપણે આપણી જાતને સુસંવાદિત કરવાની છે, મતલબ આ વાત જે આપણે સાંભળીએ એને સૌએ પોતાના જીવન વિનાને સુસંવાદિત કરવા માટે સાંભળવાની છે. કોઈના તરફ આંગળી ચીંધીને આ સાંભળવાની નથી, કારણ કે આપણે આપણું જ વાદ્ય આપણે જ સ્વરમાં કરવાનું છે. તો જેમ સંગીતમાં સાત સરગમના સ્વર છે, એમ જીવન સંગીતમાં પણ સાત સ્વર છે. એ સાત સ્વરની જો સાધના હું તમે કરી લઈશું તો જીવનમાંથી તમામ પ્રકારની કડવાશ ઘોંઘાટ વિદાય થઈ જશે. તો જીવન સંગીતનો પહેલો સ્વર છે સદભાવના. બહુ નાનો શબ્દ લાગે છે ભાઈ, પણ સદભાવનાની સાધના સૌ પ્રથમ પહેલો જીવન સંગીતનો સા છે. માલામાલ થવાય છે ને એ ભાવમાં જ થવાય છે. વેપારીને ત્યાં માલ સંગ્રહિત હોય, ખેડૂતે ખેતી કરીને પેદાશ ઉપજ કરી હોય, રૂ કપાસ જીરું ખૂબ પાક્યું હોય, પરંતુ જો બજારમાં ભાવ ઉત્તમ મળી જાય તો ખેડૂત વેપારી કે શેરધારક માલામાલ થઈ જાય, અને જો ભાવ ડાઉન થઈ જાય તો પાયમાલ થઈ જાય. તો જીવનમાં સદભાવ શું છે? એ કોઈ પ્રાઇસ નથી, એ એટીટ્યુડ છે, ટેન્ડન્સી છે, વલણ છે, વૃત્તિ છે, એ સદભાવના છે. જો મારા તમારા જીવનમાં સદભાવ ઉચ્ચ કક્ષાનો હશે તો આપણા જીવનમાં આપણે માલામાલ થઈ જશું, અને જો મારી તમારી ભાવના બગડી ગઈ, દુર્ભાવના જીવનમાં આવી ગઈ તો પાયમાલ થઈ જવાનું. રીંગણાનું સરસ મજાનું શાક આપણને ભાવે છે, પણ તમને ખબર છે એની મીઠાશનો આધાર મસાલા ઉપર નથી, એના વઘાર ઉપર. વઘાર દાળ એક જ છે, તુવેરની સરસ મજાની દાળ લઈ આવો કોઈ, એ તો એક સરખી જ છે, પણ એનો વઘારનો જે છમકારો નાખે છે ને, એ છમકારામાં દાળ અને શાકની મીઠાશ છે. વઘાર બગડી ગયો તો પછી ગમે તેવા તમે બાદશાહ તે ગમે તેવા મસાલા નાખો, એમાં મીઠાશ નહીં આવે. એમ જીવનમાં મીઠાશ જોઈતી હોય તો એ સદભાવના છે, એ તો જીવનનો વઘાર છે, એનાથી જીવનની મીઠાશ થાય છે. બાકી તમારી પાસે ગમે તેટલી લખલૂટ સમૃદ્ધિ હશે, ફેસિલિટીઝ હશે, એ મસાલા છે. જો વઘાર બગડી ગયો તો સમૃદ્ધિ, એ બિલ્ડિંગો, એ મકાનો, એ સુખ નહીં આપે. માટે સદભાવના એ વઘાર છે. દુનિયા જે છે એ જ છે, મારે તમારે આપણી ભાવના બદલવાની છે, અને ભાવના બદલાય એટલે ઘણું બધું બદલાઈ જાય. કહેવાય ને કે વડીલ ગામના ગોંદરે બેઠો હતો, ગોંદરો એટલે પાદર. ત્યાં એક માણસ બળદગાડામાં એના પરિવાર સાથે ઘર વખરીઓ ભરી અને આવ્યો. પેલા વડીલને પૂછ્યું કે વડીલ, રામ રામ, મારે આ ગામમાં રહેવાની ઈચ્છા છે, પણ હું જાણી લઉં, પૂછી લઉં કે આ ગામના લોકો સારા તો છે ને. એટલે પેલા વડીલે બહુ સરસ પ્રશ્ન કર્યો કે તમે ગામ જે છોડીને આવો છો એ ગામના લોકો કેવા હતા? એમણે કહ્યું કે એની વાત જ ના કરો, એટલા લુચ્ચા લફંગા હરામી કબાડી એવા એવા લોકો છે, એનું નામ લઈએ ને તો થૂંકવું પડે, આટલા ભયંકર હલકા લોકો છે. પેલા વડીલે કહ્યું કે ભાઈ, તમે આ ગામમાં એનાથી પણ હલકા માણસો વસે છે એટલે તમે દુઃખી થઈ જશો. આ ગામના લોકો તો એનાથી પણ હલકા લફંગા લુચ્ચા લોકો છે, હું તમને સાચી સલાહ આપું છું. એટલે પેલો માણસ વિદાય થઈ ગયો. એકાદ કલાક પછી એવી જ રીતે બીજો માણસ આવ્યો, એને આ વડીલને પૂછ્યું, એ જ વડીલ બેઠા હતા, કહ્યું કે મારે આ ગામમાં રહેવું છે, કહ્યું કે તમે પેલું ગામ છોડ્યું ત્યાં લોકો કેવા હતા? તો એની આંખમાં આંસુ આવી ગયા કે ભાઈ, એ ગામના લોકોના વલણની મીઠાશની શું વાત કરું, આવા સજ્જનોનું ગામ મેં ક્યાંય જોયું નથી, એટલા પરોપકારી લોકો છે, એટલા સાલસ લોકો છે, એટલા સોબર લોકો છે. પરંતુ મારી મજબૂરી છે કે મારે થોડી આજીવિકા માટે ટ્રાન્સફર થવું પડે છે, ભાગ્ય અજમાવા નીકળ્યો છું, કોઈ સારી જગ્યાએ મારું ભાગ્યનું પાંદડું ફરે એટલે આ ગામમાં મારે રહેવાની ઈચ્છા છે. પેલા વડીલે આવકાર આપતા કહ્યું કે સજ્જન, તમને તમારા ગામમાં જેવા સારા માણસો મળ્યા એનાથી પણ સજ્જન લોકો આ ગામમાં વસે છે, તમે સરપંચને મળો, ગામ ધણી મુખીને મળો, વ્યવસ્થા થઈ જશે. પેલો ગામમાં પ્રવેશ કર્યો એટલે આ વાતને ચાર પાંચ યુવકો સાંભળતા હતા, એમણે પેલા વડીલને કહ્યું કે વડીલ, આવી બેધારી વાત કેમ કરો છો? ત્યારે એમણે કહ્યું કે ભાઈ, બેધારી વાત નથી, હકીકત એ છે કે માણસ પોતે જેવો હોય ને એવા એને બીજા દેખાય છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, મન એવું માણસ. અહીંયા તમને પ્રશ્ન થશે કે ખરેખર આપણે જેવા હોઈએ એવા જ લોકો દેખાય છે? આપણે ખરાબ હોઈએ તો જ લોકો ખરાબ દેખાય કે ખરેખર લોકો પણ ખરાબ હોય છે? લોકો પણ ખરાબ છે, જૂઠા છે, દગાખોર છે, સ્વાર્થી છે, પ્રપંચી છે. પેલાના કેટલા લોકો, 50-60 વર્ષ પેલા લોકો કેટલા સારા હતા એ ગાંધીજીનો જમાનો યાદ કરો, આંખમાં આંસુ આવી જાય, એટલા સાચુકલા, એટલા ધ્યેયનિષ્ઠ, સત્યનિષ્ઠ, પ્રામાણિક કેવા લોકો સારા હતા. આજે જ્યાં જુઓ ત્યાં લોકો લફંગા, લુચ્ચા, હરામખોર, દગાબાજ, છલ, પ્રપંચથી ભરેલા લોકો જેવા છે. એમાં બે બાબત સમજવાની છે. એક, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એ પણ સાચું છે. આપણે ખરાબ હોઈશું ને, આપણી ભાવના જો ખરાબ હશે ને, તો સારો માણસ પણ આપણને ખરાબ દેખાશે. દુર્યોધનને કોઈ સજ્જન નહોતો દેખાતો અને યુધિષ્ઠિરને કોઈ દુર્જન દેખાતો નહોતો, કારણ કે યુધિષ્ઠિર મહારાજ નક્ષિક સજ્જન હતા, તો એને કોઈ હસ્તિનાપુરમાં શોધવા મોકલ્યા તો કોઈ દુર્જન ન જડ્યો અને દુર્યોધનને કોઈ સજ્જન ન જડ્યો. જેવી પોતાની દ્રષ્ટિ એવા સામા દેખાય છે. સજ્જન હશે તો એને દુર્જન દેખાશે. એટલે કોઈ માણસ એમ કહે કે પેલો લુચ્ચો છે, પેલો કપટી છે, પેલો છલ પ્રપંચી છે, પેલો હરામી છે, પેલો સ્વાર્થી છે, સમજી લ્યો કે એ માણસ સામાનો પરિચય નથી આપતો, પોતે પોતાનો પરિચય આપે છે. પોતે જેવો છે એનો પરિચય આપે છે. આ એક હકીકત બાબત છે. બીજી બાબત, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે, અને બીજી બાબત એ છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ પેદા થાય છે. આપણી જેવી ભાવના હશે ને તો આપણે આસપાસ જે સંજોગ, જે લોકો જોગમાં આવશે એ આપણી ભાવના પ્રમાણે એ લોકોનું એવું નિર્માણ થશે, એવા લોકો પેદા થશે. જેવી જેની ભાવના એવી જ નીચેના માણસોનું ઘડતર થાય છે. માણસ તો માટીનો પિંડો છે સાહેબ, માટીના પિંડાને કુંભાર જેવો આકાર આપે એવો આકાર નિર્માણ પામે છે. ગાંધીજીના જમાનમાં જે માણસો હતા ને એ જ માણસો આવા જ હતા. એ લોકોને કઈ ચાર હાથ નહોતા, ચાર પગ નહોતા, ચાર આંખ નહોતા, પરંતુ ગાંધીજીએ સત્ય અહિંસા અને માનવતાની સદભાવનાથી એ લોકોને ઘડ્યા હતા. એની આસપાસ જે આવતા એને એવી ભાવનાથી રંગતા હતા અને એમાંથી ગાંધી સમાજ પેદા થતો હતો. એટલા માટે કુટુંબનો વડેરો હશે, સમાજનો વડેરો હશે તો એની નીચેનો સમાજ વડીલ જેવો હશે એવો પેદા થશે. એટલા માટે કોઈ કુટુંબનો સભ્ય ભૂલ કરે ના તો હકીકતે સજા વડીલને થવી જોઈએ. તમે પેલી કથા સાંભળી છે, છોકરાને ચોરીમાં પકડાઈ ગયો યુવક, તો રાજાએ ફાંસીની સજા ફરમાવીને અંતિમ ઈચ્છા પૂછી, તો પેલા છોકરાએ એમ કહ્યું કે મારી માને મળવું છે. અને એની માને મળવા બોલાવીને આવી તો પેલા ચોર જે પકડાયેલો ફાંસીની સજા પામેલો હતો એમણે દોડીને એની મમ્મીને વહાલ ન કર્યું પરંતુ એનો નાક કાપી કાઢ્યો, નાક કઈ ખાઈ ગયો. બધાએ ફિટકાર વરસાવ્યો કે એલા તું મરતા મરતા એક માનો અપરાધ કરીને જાય છે. તો કે રાજાજી સાંભળો, હું જ્યારે નાનો હતો ને ત્યારે હું આડોશ પડોશમાંથી કંઈ ચોરીને લાવતો ને ત્યારે મારી મા મને ફોસલાવીને ઉલટાની પ્રોત્સાહન આપતી, ક્યારે મને રોક્યો નથી, ક્યારે મારી ભાવના બદલવાનો પ્રયાસ કર્યો નથી. એટલા માટે નાનકડી ચીજથી પેન પેન્સિલથી ચોરતા ચોરતા હું આજે રાજ ખજાનાને ચોરવા સુધી પહોંચ્યો અને આજે ફાંસીને માંચડે લટકું છું. એ કેવળ એનું મૂળ કારણ હોય તો આ મારી માને લીધે આવ્યો છું, એટલે મેં મારી માને સજા આપી છે. ચીનમાં કોન્ફ્યુશિયસ ધર્મના મહાત્મા ચ્વાંગત્સુ થઈ ગયા. ચ્વાંગત્સુ એને ત્યાંના રાજાએ ન્યાયાસન ઉપર નિયુક્ત કર્યા. એમાં એક ચોર પકડાયો, શ્રીમંતના ઘરે ચોરી થઈ હતી, તો ચ્વાંગત્સુ એ પેલા ચોરને સજા ન કરી, આ હું જે વાતો કરું છું કે કરીશ એ મારી મનગણંત નથી હો, એ પેલા તમે સમજી લેજો. ચ્વાંગત્સુએ પેલા ચોરને સજા ન કરી પણ પેલા શ્રીમંતને સજા કરી અને એમ કહ્યું કે તે એટલું બધું સમાજમાંથી સંગ્રહિત કરી લીધું છે કે લોકોને ચોરી કરવા તું મજબૂર કરે છે, તું લોકોને પૂરું પામવા દેતો નથી, એટલા માટે લોકોની વૃત્તિ ખરાબ થાય છે, માટે સજાને પાત્ર તું છે. ભાઈ સજ્જનો, એટલા જ માટે ગાંધીજીના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ નાની હોય કે મોટી ભૂલ કરતું ને ત્યારે મહાત્મા ગાંધીજી પોતે પ્રાયશ્ચિત કરતા, પોતે ઉપવાસ કરતા, પોતે પ્રાર્થના કરતા, પોતે આંસુ વહાવતા, પોતાને જીવનનું સંશોધન કરતા અને ભૂલ ગોતવાનો અને શોધવાનો અને સુધારવાનો પ્રયાસ કરતા. આવા પ્રસંગ હોય ને એટલે આપણે શું કહીએ કે એ તો આચરણ આચરણને પેદા કરે છે. હા, આપણે ક્યાં લોચી મારી જઈએ છીએ કે ભાઈ જીવન જીવનને ઘડે છે, આચરણ હોય તો આચરણ ઘડાય છે. ભાઈ આચરણ છે ને એ શિખર છે, એ તો ઉપરનો આટાટોપ છે. જીવન પ્રભાવક જો કોઈ તત્વ હોય કે જે આમૂલ જીવનને પરિવર્તન કરતું હોય કોઈનું, તો એ સદભાવના છે. ગમે તેવો આચરણનિષ્ઠ કે આચરણશીલ પુરુષ હશે, ગૃહસ્થ હશે કે સાધુ હશે, પરંતુ એના દિલમાં જો સદભાવના નહીં હોય તો એનું આચરણશીલ વ્યક્તિત્વ ઘૃણાને પાત્ર થશે. લોકો નફરત કરશે, આજે નહીં તો કાલે ખબર પડશે, લોકો એના ઉપર નફરતની નજરથી પેદા થશે કે ગુનેગાર આ માણસ છે. આચરણ સારું હોવા છતાં સદભાવના એના હૈયામાં અંકુરિત નહીં હોય તો એનું આચરણશીલ વ્યક્તિત્વ ફિટકારને પાત્ર થશે. ગાંધીજી જે બદલતા એ આચરણથી નહોતા બદલતા. કોઈ પણ ઇતિહાસમાં કોઈ વ્યક્તિએ ક્યારે કોઈને આચરણથી નથી બદલી શક્યા. આમૂલ આમૂલ બદલાય છે, સદભાવનાથી બદલાય છે. જુઓ, ગાંધીજી આઝાદી માટે લડત ચલાવતા હતા બ્રિટિશરો સામે, બ્રિટિશ રાજ સામે, હને છતાંય પણ ગાંધીજીને ક્યારે અંગ્રેજો પ્રત્યે ક્યારે કડવાશ નથી છે, કોઈ કડવાશ નહીં, કોઈ કટુતા નહીં. ક્યારેય કોઈ પ્રવચનમાં એક અંગ્રેજોને હળધૂત કરતું, કડવાશ પેદા કરતું, કટુતા પેદા કરતું એક પણ વાક્ય મહાત્મા ગાંધીજીના પ્રવચનમાં નહીં આવે, એના લેખમાં નહીં આવે. ખાનગીમાં બેઠેલો ખાનગી માણસ પાસે પણ ક્યારે ગાંધીજી અંગ્રેજો પ્રત્યે કવેણ નહીં કાઢે, કટુવેણ નહીં કાઢે, કડવાશ નહીં ઓકે, નિંદા નહીં કરે, બદબોઈ નહીં કરે. એટલું કહે છે કે આપણી ન્યાયી માગણી છે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. હવે જોજો, એટલે ઇંગ્લેન્ડથી લુઈ ફિશર નામનો પ્રસિદ્ધ પત્રકાર જર્નાલિસ્ટ ભારત આવવા તૈયાર થયો. એટલો ખૂંખાર પત્રકાર કે હાજા ગગડાવી નાખે. એને મનમાં ભારતવાસીઓ પ્રત્યે અને ગાંધીજી પ્રત્યે ભયંકર દ્વેષ હતો. એને હતું કે હું એવો રિપોર્ટ પેદા કરું, હું એવો અહેવાલ તૈયાર કરું કે ભારતવાસીઓ અને મહાત્મા ગાંધીજીના ધજાગરા કરી નાખું. પરંતુ આવતા પહેલા એને ચર્ચિલ, બ્રિટનના વડાપ્રધાન, તત્કાલીન વડાપ્રધાન ચર્ચિલને મળવાનું થયું. ચર્ચિલે એને સલાહ દીધી, ભારત જાઓ છો? તો હા જાઓ, દેશનું ને આપણા શાસનનું ભલું થશે. પરંતુ એક વાત ખ્યાલ રાખજો, બધાને મળજો પણ ગાંધીને મળતા નહીં. મહાત્મા ગાંધીને એવોઈડ કરજો, એને રૂબરૂ ફેસ ટુ ફેસ નહીં મળતા. કેમ? એ માણસ ખતરનાક છે. જો તમે એને મળ્યા તો હી વિલ ચેન્જ યુ, તમને આમૂલ બદલી નાખશે, તમે એના થઈ જશો, તમે એના ચરણ ધોઈને પી જશો, એના સેવક થઈ જશો. અને તમે જે ઈરાદાથી જાઓ છો ઈરાદો સફળ નહીં થાય. સાંભળી લો લુઈ ફિશર, હું દુનિયામાં બધાને મળવાનું ઈચ્છું છું, મળું છું, પણ આજ દિન સુધી હું મહાત્મા ગાંધીને મળવાનું ટાળું છું, કારણ કે મને પણ ખાતરી છે કે હી વિલ ચેન્જ મી, એ મને પણ બદલી નાખશે, એટલે હું એને મળવાનું ટાળું છું. તમે એને નહીં મળતા. લુઈ ફિશરને થયું કે મારે મહાત્મા ગાંધીને મળવું છે. મહાત્મા ગાંધીને એવા પ્રશ્નો પૂછવા છે ને મૂંઝવવા છે, અને એની રીતિ નીતિ બકરી કા દૂધ પીને વાલા મહાત્મા કી મારે એસી તૈસી કરની હે, કે સમાજ મેં દિખાવું કે તુમ્હારા ગાંધી ઉસકા જીવન સમાજ કે લીએ કોઈ કામ કા નહીં હૈ, ફિઝુલ આદમી હૈ, ઓર એ સમાજ કો ગુમરાહ કર રહા હૈ, વૈસા મેં રિપોર્ટ પેદા કરૂંગા, ઓર મહાત્મા ગાંધી મેરી જબાન કા, મેરા પ્રશ્ન કા, મેરે ક્વેશ્ચન કા એક ભી આન્સર નહીં દે સકતા. હજારો ટન, એક કિલો નહીં, હજારો ટન ની રાઈ ભરીને લુઈ ફિશર સાબરમતી આશ્રમ અમદાવાદમાં દુધેશ્વર ની પાસે પહોંચ્યો. શું બન્યું? શું બન્યું? હૃદયકુંજ મહાત્માજીના નિવાસની જે કુટીર છે એની ઓસરીમાં મહાત્માજી ગાંધી ઊંધા પગ નાખીને રેંટિયો કાચતો હતો. લુઈ ફિશરે પગ મૂક્યો અને ચોગાનમાં ખાલી આ મહાત્મા ગાંધીને જોયા. ઓ માય ગોડ, એને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મેં શું જોયું, આઈ સો એન એન્જલ સિટિંગ ઓન અ મેટ, મેં એક દેવદૂતને જોયો, શ્વેત ચાદર ઉપર શ્વેત વસ્ત્ર પરિધાન કરેલો મેં એક દૂત જોયો. દોડીને મહાત્માના પગ પકડી લીધા. હજી તો કોઈ ચર્ચા જ નથી ભાઈ. તમામ પ્રકારની રાય હવા થઈ ગઈ, તમામ પ્રકારના પ્રશ્નો ઉડી ગયા, તમામ પ્રકારનો દ્વેષ ખંખેરાઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા. બાબુ મેરા કુછ અચ્છા હો એસા કહો. બેઠો ભાઈ, પહેલે તો ભોજન કરો કે નહીં? અને ગાંધીજીએ પ્રેમથી લીમડાની ચટણીના ગોળા ખવડાવી દીધા. માણસ ના ના પડી શક્યો. અને એ લુઈ ફિશર મહાત્મા ગાંધીનો ભક્ત બન્યો, અને એને જે મહાત્મા ગાંધીના જીવન ઉપર ગ્રંથ લખ્યો ભાઈ, એ ગ્રંથને આધારે થોડા વર્ષો પહેલા ઇંગ્લિશમાં ગાંધી પિક્ચર જે એટનબરોએ ઉતાર્યું, એનો બેઝિક પાયો લુઈ ફિશરે લખેલી મહાત્મા ગાંધીની કથા ઉપરનો. કારણ શું છે? કોઈના પ્રત્યે સદભાવ, દુર્ભાવ નથી, દુર્ભાવ નથી, દુર્ભાવ નથી. ચંપારણ્યમાં ગળીની ખેતી થતી, જમીનદારોને ગોરા અમલદારો લોકોનું, ગરીબ લોકોનું શોષણ કરતા હતા. એટલે મહાત્મા ગાંધીજી એના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો કે ગરીબોને ના પીડો, મને આ પસંદ નથી. એટલે એક જમીનદાર જમીનધારક એ ખાર ખાઈ ગયો, મહાત્મા ગાંધી એકલો મળે એટલે મારી નાખું, કમર ઉપર છુપી પિસ્તોલ રાખીને માણસ ફેર્યા રાખે, એકલો પડે શૂટ કરી દઉં. પરંતુ લોકો હોય ને હોય જ, મહાત્મા ગાંધી એકલી પડે નહીં. થોડા દિવસો ગયા, માણસ મોકો શોધ્યા કરે, જાહેરમાં મારું તો મારે તો છાલ ઉખડી જાય, એકલો પડે તો પતાવી દઉં. આ વાતની ગાંધીજીને ખબર પડી એટલે ગાંધીજી હસતા હસતા કહ્યું કે કઈ વાંધો નહીં, રાત પડી છે ભાઈ, બધા સાથીદારો સુઈ ગયા છે અને રાતનો ગજર ભાંગ્યો છે, અને મહાત્મા ગાંધી પેલી લાકડીનો ટેકો રાખતા હતા એ પણ મૂકી દીધો, અને પેલા જમીનદારના ફાર્મ હાઉસ ઉપર રાત્રિના 2 વાગ્યા જઈને એનું બારણું ખખડાયું, ખોલો. ખોલ્યું તો મહાત્મા ગાંધી. તમે? હા, હું ક્યારેય એકલો પડતો નથી મિત્ર, તારે મને મારવો છે ને તું અહીંયા એકાંતમાં મને મારી નાખ, મારી લાશને હગે વગે કરી નાખ, તને કોઈ જાણશે નહીં, તને કોઈ આંચ નહીં આવે, તારા દિલમાં જે સતત ધધકતી આગ છે ને એ બુઝાવ તો મારા આત્માને શાંતિ થશે ભાઈ, તું મને મારી નાખ. આટલું બોલતા જ પેલો માણસ ઢગલો થઈને પડી ગયો. માફ કરો બાપુ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ છે. આ એક સદભાવના એને સેવક બનાવી ગઈ. તમે વિશ્વામિત્ર અને વશિષ્ઠની કથા તો હજારો ને સેંકડો વાર સાધુઓ કહે છે, જેના 100 પુત્રોને વિશ્વામિત્ર ભાજી મૂળાની જેમ કાપી નાખે છે. એ કેવળ રાજર્ષિને બદલે બ્રહ્મર્ષિ કહે એટલા માટે આ પદની મારામારી દેખો. બ્રહ્મર્ષિ કહે રાજર્ષિને બદલે, રાજર્ષિ કરતા બ્રહ્મર્ષિ થોડું ઊંચું છે. પરંતુ સત્સંગમાં ભેળા થાય ત્યારે વશિષ્ઠ મહાત્મા વશિષ્ઠજી પેલા વિશ્વામિત્રને રાજર્ષિ આવો એટલું કહે, આમને રાય ચડી જાય, મને બ્રહ્મર્ષિ એની જેમ સમકક્ષ કેમ ના કહે, અને એવી રાય ભરાઈ ગઈ. એના 100 દીકરાઓને કાપી નાખ્યા, છતાંય ફરીને મળવાનું થયું ત્યારે એને રાજર્ષિ જ કહ્યા, બ્રહ્મર્ષિ ન કહ્યા. એટલે નિર્ણય કર્યો કે હવે વશિષ્ઠને જ કાપી નાખું. એટલે મૂળ જ ન રહે તો પછી કોઈ વાત જ નહીં, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. છુપી તલવાર લઈને છુપી રીતે રાત્રિના સમયે વિશ્વામિત્રજી વશિષ્ઠની કુટીરની પાછળ છુપાઈ ગયા છે. રાત છે, ચાંદની છે, પૂનમની રાત છે. વશિષ્ઠ અને અરુંધતી એ ચોગાનમાં બેઠા છે. અરુંધતી એમ કહ્યું કે ચાંદની કેટલી મધુર છે. વશિષ્ઠજી એમ કહે છે, દેવી ચાંદનીને જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મને વિશ્વામિત્ર યાદ આવે છે. ઓહો, કેમ? કે આ ચાંદની જે ઉજ્જવલ પ્રકાશમાન દેદીપ્ય જો કોઈનો તપ હોય ભૂમંડળમાં, એકમાત્ર વિશ્વામિત્રનો છે. આટલા શબ્દો સાંભળ્યા અને વિશ્વામિત્ર ધોળ્યા, પગમાં પડી ગયા, ક્ષમા કરો, અને ત્યારે કહ્યું, પધારો બ્રહ્મર્ષિ, પધારો. સદભાવના ચેન્જ લાવે છે, આચરણ ચેન્જ નથી લાવતું. સદભાવના એટલે કોઈ બહુ સરસ કીધું છે, If you go out to find out a friend, you will fail. તમે જો મિત્ર શોધવા જશો તો તમે નિષ્ફળ જશો. If you go out to find out a friend, you will fail. But if you go out to be a friend, you will succeed. તમે મિત્ર બનીને જો તમે જશો તમને સેંકડો મિત્રો મળશે, પણ મિત્ર શોધવા જશો તો નહીં મળે. તમે જ પ્રેમ ભર્યું હૈયું લઈને, સદભાવ લઈને જો જશો તો તમે સેંકડો મિત્રો તમને મળી રહેશે. કારણ કે તમે પ્રેમ આપવા નીકળ્યા છો, સદભાવના આપવા નીકળ્યા છો. અમેરિકામાં બનેલી ઘટના કહું. એક વ્યક્તિએ રીંછ પાડ્યું. હવે એ રીંછની સાથે પાલતું હતું એટલે એટલો બધો હળે મળે ખેલકૂદ કરે, એની સાથે મળી ગયેલો. પરંતુ એને કન્ટ્રી ચેન્જ કરવાનો થયો એટલે એમણે વિચાર કર્યો કે આ રીંછને સાથે લઈ જઈ શકાય એમ છે નહીં, એટલે કોઈ ઝૂમાં પ્રાણી સંગ્રહાલયમાં હું આપી દઉં. એટલે અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલયમાં પોતાના જ નગરમાં હતું એમાં આપી દીધું, અને કહ્યું કે હું 6-8 મહિને વર્ષ દાડે ગમે ત્યારે આવું ત્યારે મને એની સાથે ખેલકૂદ કરવા, રમવા દેવા, કારણ કે મારું છે. એટલે એમને એ પરમિશન પાસ આપી દેવામાં આવ્યો કે તમે કર્મચારીને બતાવશો એટલે તમને અંદર જવા દેશે, તમારું છેલ્લે કોઈ વાંધો નથી. એટલે આવી રીતે પછી ક્યારેક એ નગરમાં આવતો ત્યારે 6 મહિને 8 મહિને વર્ષે દાડે આવતો તો એ કર્મચારીને પાસ બતાવતો, પરમિશન કાર્ડ, ચાવી લેતો, પિંજરામાં જોતો, લોકો દંગ થઈ જતા, ભયંકર માણસ ખાઉરી જ, અને એની સાથે નાના બાળકની જેમ ખેલે કૂદે અને કિકિયારી થાય. એક વખત એક વર્ષ પછી એ માણસ આવ્યો, કર્મચારી બદલાઈ ગયો હતો, એની પાસે ચાવી માગી, પેલા ચાવી ન આપી, કહ્યું સાહેબ ના જવાય, એટલે પેલા પરમિશન કાર્ડ બતાવ્યું, એટલે મજબૂરીથી એને ચાવી આપી. પેલા પાંજરું ખોલ્યું, અંદર ગયો અને એ તો રીંચી સાથે રમવા માંડ્યો, લોકો તો દંગ થઈ ગયા. પણ નવો કર્મચારી હતો ને એને બીક લાગી કે આ મેં ખોટું તો નથી કર્યું ને, એટલે જૂનો કર્મચારી હતો એને બોલાઈ આવ્યો કે ભાઈ આવી રીતની ઘટના બની છે ને. પેલો કે પણ રમે જ છે ને, એનો આ ક્રમ છે, હું હતો ને ત્યારે પણ ચાવી માગતો ને હું આપતો, કારણ કે એની પાસે પરમિશન કાર્ડ છે, બતાવ્યું હતું તો હા, તો કંઈ ખોટું નથી, બેસો. એક કલાક સુધી માણસ રીમો, બહાર નીકળ્યો, લોક કર્યો, ચાવી કર્મચારીને આપી, ત્યારે જૂનો કર્મચારી હતો એમણે કહ્યું સાહેબ હવે આવતા નહીં કોઈ દિવસ. કેમ? કર્મચારી બદલાઈ ગયો એટલે? તો કે ના, એવું નથી, તમારું રીંછ હતું ને એ 8 વર્ષ 8 મહિના પહેલા મરી ગયું છે, આ રીંછ બીજું છે, પરસ્યો ઓળી ગયો આને, એટલે હવે તું કહેતો ના આવું. જે અજાણ્યું રીંછ હતું, માણસને ભરખી જાય એવું હતું, પણ એને ચાવી એટલા પ્રેમથી ખોલી કે જયારે મારું છે. એક જંગલી પશુ પણ પ્રેમનો આ આદર આપે છે, રિએક્ટ કરે છે, પ્રતિક્રિયા આપે છે, તો માણસ ના આપે? શું માણસ પશુઓથી પણ ગયો છે? ના. આપણામાં શું છે આપણે ખોળવાનું છે, આપણે કઈ રીતે એક્ટિંગ કરીએ છીએ, કઈ રીતે પગલાં ઉઠાવીએ છીએ જગતમાં, આપણે સદભાવથી કે દુર્ભાવથી આપણે કઈ રીતે જઈએ છીએ, એવી પ્રતિક્રિયા મળે છે. આપણામાં પ્રેમ છે કે ઘૃણા છે, આપણામાં દ્વેષ છે, ઈર્ષા છે કે શું છે, દુર્ભાવ છે કે કુભાવ છે કે સદભાવ છે. અને જ્યારે આપણે બીજાને સુધારવાની વાત કરીએ છીએ ત્યારે પહેલી વાત તો એ છે કે આપણે સદભાવનાથી ભરેલા હશો તો લોકો સુધરવાના છે, નહીં તો સુધારો થશે? હા, કેટલો? બાહ્ય પૂજાપાઠ કરતો હશે, માળા કરતો હશે, 5 વાર મંદિરે જતો હશે, તિલક ચાંદલા કરતો હશે, એટલે આપણે માની એ ધાર્મિક સુધારો છે, આધ્યાત્મિક નથી. આધ્યાત્મિક સુધારો એ છે કે માણસ અંદરથી બદલાય. પહેલી જ વાત શાસ્ત્રો કરે છે, અધ્યાત્મ પુરુષ કોને ગણાય? તો રાગ દ્વેષથી વિમુક્ત, જે રાગ દ્વેષથી રહિત થયો છે એ અધ્યાત્મ પુરુષ છે, જેનામાં રાગ દ્વેષ નથી. ગીતા ભાગવત આદિ કોઈ પણ તમે શાસ્ત્ર વાંચો તો એમાં પહેલી જ વાત આવે કે ભાઈ રાગ દ્વેષ વિમુક્ત. સાધુઓના લક્ષણોની વાત આવેલી, એમાં કોઈ ગેરેક લુગડાનું કોઈ વર્ણન આવે છે? કે જેને ભગવા પહેર્યા હોય, આડી ટોપી પહેરી હોય, ઊભી ટોપી પહેરી હોય, કે બે માળા રાખી હોય, બે કાંડે બાંધી હોય એને સાધુ ગણો, કપડું પહેરતો હોય સાધુ ગણો, હાવ ન પહેરતો હોય ક્રાંતિકારી એને સાધુ ગણો, એવું કીધું છે? જેને રાગ દ્વેષ ખતમ થયા છે એ સાધુ છે. અને આપણે એવું માન્યું છે કે જે જાડા લુગડા પહેરતા હોય, જાડી રીતભાતી રહેતો હોય, પત્થરમાં જમતો હોય, 5 વખત વચનામૃતની કથા કરતો હોય, એટલે આપણ વચનામૃતમાંથી જ રાગ દ્વેષ નીકળે છે, વચનામૃત એક બાજુ પીડ્યું રહે છે. એ સાધુતા દુનિયામાં ચાલશે, ઈશ્વરના દરબારમાં નહીં ચાલે. દુનિયા તો વખાણ છે, ઈશ્વર તો રાગ દ્વેષ આ બધા દ્વંદ્વો છૂટ્યા છે કે નહીં તો એ મારો સાધુ છે, નહીં તો દુનિયાનો સાધુ છે. એનો તો ઇસ્તેમાલ કરે છે, એ સાધુતાના અંચળા નીચે સંપત્તિ એકઠી કરે છે, લોકોને ધૂતે છે. મારો સાધુ રાગ દ્વેષથી મુક્ત હોય, અંતર દોષોથી મુક્ત હોય, એ મારો સાધુ છે. એક ગામે સાર્વજનિક કૂવો ગાળ્યો લોકોના ઉપયોગ માટે. કૂવામાં પાણી સરસ ટોપરા જેવું મીઠું આવ્યું. બાજુના ગામમાં એક મહાત્માજી સારા રહેતા હતા, તેમની પાસે નક્કી કર્યું દિવસને, તારીખને, વારને, સમય, કે તમે આ પધારો ને ઠાકોરજીનો અભિષેક કરો એટલે ગામ લોકોના માટે એ જળ ખુલ્લું મૂકીએ. હવે બન્યું એવું કે મહાત્માજીને જે દિવસે આવવાનું હતું એના 1-2 દિવસ પહેલા જ લોકો તૈયારી માટે કૂવા પાસે ગયા ને, તો કૂવામાંથી ગંધ આવતી હતી, એટલે લોકોએ અંદર જોયું ને, ત્યાં કૂતરા 2 અંદર પડી ગયેલા અને ભયંકર ગંધ આવે. એટલે મહાત્માજી પાસે દોડીને ગયા, બાપજી આવું થઈ ગયું છે, કરવું શું? તો કે કઈ વાંધો નહીં, તમે કુવાને ઉલેચી નાખો, થોડું ગંગાજળ જમનાજળ હોય એ છાંટી દો, બધું પવિત્ર થઈ જાય, પાણી બધું કાઢી નાખો, એટલે ગંધ જતી રહે, બીજું શું કરવાનું હોય? લોકોએ ખાલી કર્યું બધું, ગંગાજળ રેડ્યું, જમનાજળ રેડ્યું, પાણી પાછું ભરાયું, પાછું શું ગંધ મારે ભૂંડી. મહાત્માજી પાસે કે મહાત્માજી તમે કહ્યું એમ કર્યું, ખાલી કર્યું, ગંગાજળ છાંટ્યું, પણ ગંધ જતી નથી. મહાત્માજી કે ફરીથી બે વાર ત્રણ વાર કરો ને, શુદ્ધિ થઈ જશે. ત્રણ ચાર વાર કર્યું પણ ગંધ ન જાય. મહાત્માજીને ફરિયાદ કરી, મહાત્માજીને યાદ આવ્યું, એમણે પૂછ્યું કે તમે કૂવો ખાલી કરો છો, ગંગાજળ જમનાજ છાંટો છો, પણ પેલા મરી ગયેલા કૂતરા પડ્યા તે કાઢ્યા તો ના, એ તમે ક્યાં કીધું હતું? આ કૂતરા એ મારા તમારા અંતરના કૂવામાં પડેલા રાગ દ્વેષના કૂતરા છે, એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી મારું તમારું જીવન ગંધાય જ. આપણું પોતાનું ગંધાય એટલું નહીં સજ્જનો, આપણી પાસે જે બેસે ને એનું જીવન ગંધાય, એના રાગ દ્વેષ જ આવે, એને પણ દુર્ગંધી ભરી દઈએ. પોતે ગંધાય છે એટલે બીજો ગંધાવાનો જ. એટલે પોતાનું સંશોધન કરવું પડે, પણ દોષ ઓળખાતા નથી. પોતાનો મળ કોઈ દિવસ પોતાને કોઈ દિવસ ગંધાતો નથી. તમે જોયું બીજાનો મળ ગંધાય, પોતાનો મળ કોઈને ન ગંધાય. ત્યાં એક એક કલાક બેઠા મેગેઝીન વાંચતા હોય, બોલો. પોતાનો મળ કોઈને ન ગંધાય, બીજાના જ ગંધાય. રાગ દ્વેષ કોઈનું નામ આવે ને આગમાં અંતરમાં અગ્નિના તણખા જરતા હોય, અને છતાં એમ કેવું મને કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી, અસત્ય પણ નથી, અધર્મ પણ નથી, મૂર્ખામી પણ નથી. પોતાના દોષને ન જોઈ શકે, કોઈનું નામ સંભળાય ત્યાં રૂવાડા બેઠા થઈ જતા હોય. બુશ સાહેબ હેર કટિંગ સલૂનમાં ગયા વાળ કપાવા, તે પેલા હેર કટર વાળાએ લાદેનનું પ્રકરણ ઉખેડ્યું, વાત વાતમાં લાદેન નું નામ લે, એટલે પછી બે પાંચ મિનિટ બોલ્યો નહીં, પણ પછી બુશ મિસ્ટર બુશ બોલ્યા કે તું વારે વારે લાદેન લાદેન શું ચોટી પીડ્યો છે? તો કે સાહેબ એમાં તમારું સારું થાય છે. તો કે શું? તમારે વાળ કાપવા છે ને? હા, હું લાદેન નું નામ લઉં છું ને તમારા વાળ ઊભા થાય છે ને, એટલે કપાય છે સારી રીતે. પોતે જોવાનું છે કે મારામાં રાગ દ્વેષ છે કે નહીં. પોતે કોઈને એમ કહી દે કે મને રાગ દ્વેષ નથી, એ મૂર્ખ છે. એક મહાત્માને એક સાધકે પૂછ્યું કે બાપજી, આપના ઉદબોધનથી, પ્રવચનથી, કથાથી, સંગથી હું સમજો છું કે સદભાવના સ્થાપવી જોઈએ. મેં ખૂબ પ્રયાસ કર્યો, પૂરા એ ગામમાં મને કોઈના પ્રત્યે દુર્ભાવ નથી, પણ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ પ્રત્યે હું સદભાવ રાખી નથી શકતો. એ મને અધ્યાત્મમાં એટલે કે ઈશ્વરના દરબારમાં નડે ખરું, બધાનો મેં દુર્ભાવ કાઢી નાખ્યા છે, પણ એક વ્યક્તિ પ્રત્યે મને નાજુક દુર્ભાવ છે, એ મને નડે ખરો. મહાત્મા એટલો નાજુક અને બે સટીક જવાબ આપ્યો કે સજ્જન સાધક, ઝેરના ઝાડવાનું નાનકડું બીજ આપણા ઘરમાં સાચવી રાખ્યું હોય તો એમ કેમ કહી શકાય કે મેં ઝેરનું ઝાડવું નથી સાચવું? આખું વૃક્ષ તારી પાસે છે. એટલે અમુક પ્રત્યે સદભાવ, અમુક પ્રત્યે દુર્ભાવ, એ કોઈ આંતર શુદ્ધિનું લક્ષણ નથી. સંપૂર્ણ સદભાવ. મહાવીરનો પ્રસંગ તમે જાણ્યો છે, ચાલ્યા જતા ના ચંડ કૌશી નાગે દંશ દીધો ને. કથા એવું કહે છે જૈન ધર્મ કે ચંડ કૌશી નાગે ચરણમાં ડંખ માર્યો તો લોહીને બદલે દૂધની ધારા વહી. કેમ? ક્રૂર પ્રાણીઓ ડંખ મારનાર પ્રત્યે પણ વાત્સલ્ય અને અમી છે એટલે દૂધની ધારાઓ વહે છે. આપણે ભાગવતની કથા હજારો વાર સાંભળી છે ને, એમાં અંબરીશ મહારાજનું આવે છે. પેલા દુર્વાસાજી આવ્યા હેરાન કરવાને, રાક્ષસી કૃત્યાઓ પેદા કરીને અંબરીશને મારવા માટે છોડી, તો સુદર્શન ચક્ર પાછળ પડ્યું, ભગવાને રક્ષા કરી, સુદર્શન ચક્રે અંબરીશ સાહેબને રક્ષા કરી, પાછા ફરીને થાકીને આવ્યા. કથા લાંબી છે, ટૂંકમાં જ કહેવાય. પરંતુ જ્યારે એ સુદર્શન ચક્ર એને દુર્વાસાને છોડતું નહોતું ત્યારે અંબરીશ મહારાજે શું બોલ્યા? હે ભગવાનના આયુધ, દુર્વાસા ઋષિ પ્રથમ પધાર્યા હતા ત્યારે મનમાં મને જેવો સદભાવ એવો હતો, એવો ને એવો, આટલા હેરાન કર્યા પછી પણ એવો ને એવો સદભાવ હોય તો આપ યથાસ્થાને બેસી જાઓ. સુદર્શન ચક્ર ગાદીએ વિરાજમાન થઈ ગયું, દુર્ભાવ નથી. તો ભાઈ આ સદભાવને પેદા કરવા માટે શું કરવું? એક બાબત. પેલી બાબત તો એ છે, પૂર્વગ્રહ મૂકી દેવા પડે. જે વીણી વીણીને આપણે ગાંઠો વાળી છે ને, એ પૂર્વગ્રહની ગ્રંથિઓ પેલા છોડવી પડે. અરે ગ્રંથનો અર્થ જ એ છે જે ગ્રંથિઓ છોડે, ગ્રંથિઓ છોડે તે ગ્રંથ. અને સાધુને નિર્ગ્રંથ કહેવામાં આવે છે કે જેની ગ્રંથિઓ છૂટી ગઈ છે. પૂર્વગ્રહ મૂકી દે પેલા, નેગેટિવ પોઈન્ટ ભેળા કરી કરીને મગજમાં જે ગાંઠો વાળી છે ને, ઘોડા ગાંઠો, મડા ગાંઠ વાળી છે, મડા ગાંઠ, એ છોડવી પડે. એ છોડવાથી પેલો ફાયદો શું છે તમને, જો તમને એક દ્રષ્ટાંત સમજાવું. તમારા હાથમાં એક દોરો હોય અને દોરામાં તમે ગાંઠો વાળતા જાઓ તો પેલું શું પરિણામ આવે કે દોરો ટૂંકો થઈ જાય. જેટલી ગાંઠો વાળો એટલો દોરો ટૂંકો થતો જાય. ન સમજાવતો ઘરે જઈને કરજો. અને તમારે લેંઘામ નાડી હોય કાઢીને આઈ ન કરતા ઘરે જઈને કરજો. પણ જેટલી ગાંઠો વાળો એટલો દોરો ટૂંકો થતો જાય અને તંગ થતો જાય. એમ જીવનમાં આપણે જેટલી કોઈના પ્રત્યે પૂર્વગ્રહની ગાંઠો વાળીએ એટલો આપણો જીવન રસ સુકાઈ જાય છે. ભલે બધું હશે પણ અહીએ હાથ ઈમાનદારી પૂર્વક મૂકશે તો જીવનનો રસ નહીં હોય. જીવન રસ નહીં હોય, જીવન રસ સુકાઈ જશે. અને બીજું, જીવન તંગ થઈ જશે. તંગ થઈ જાય એને સ્ટ્રેસ કહેવામાં આવે છે, તણાવ. તંગ થાય ને એ વાજિંત્રમાંથી સંગીત પેદા ન થાય. તાર કસીન બાંધી દો ને તો કર્કશ અવાજ પેદા થાય, સંગીત પેદા ન થાય. તો ગ્રંથિઓ વાળીને જેને જીવન દોરને તંગ કર્યો છે એના જીવનમાંથી જીવન સંગીત પેદા ન થાય. એક જણો ઘરે આવ્યો, તેની પત્નીને કહ્યું કે આજકાલ સોસાયટીમાં ચોરી બહુ થાય છે, તો આપણે એકાદો કૂતરો પાળશું. પેલી કે એવા આપણે ખોટા કાંઈ ખર્ચા કરવા નથી, તમે છો ને. આવા તંગ જીવનમાંથી સંગીત પેદા ન થાય, પૂર્વગ્રહ મૂકી દેવા પડે. બીજી બાબત, એ બહુ કઠણ છે, શાસ્ત્રીય છે, મારી મનગણંત નથી. જેના પ્રત્યે પૂર્વગ્રહ હોય એના માટે પરમાત્માને પ્રાર્થના કરવી. પણ કેવી પ્રાર્થના કરવી એમ નહીં કહેવાનું કે હે ભગવાન તું એને સદબુદ્ધિ દે, એમ નહીં કહેવાનું. એ આપણે એટલા માટે માગીએ છીએ કે સદબુદ્ધિ દે જેથી મને સમજી શકે. આપણું મૂળ કારણ આપણા માટે છે કે એને સદબુદ્ધિ દે, એ મને સમજી નથી શકતો, તું સદબુદ્ધિ દે મને સમજી શકે, એમ પ્રાર્થના નહીં કરવાની. એ આપણા માટે થઈ, માગવી જોઈએ સદબુદ્ધિ. તેમ કહેવાનું, હે ભગવાન સદબુદ્ધિ મને દે જેથી હું એને સમજી શકું. પણ એના માટે પ્રાર્થના એ કરવાની છે કે પ્રભુ દિલથી હા કે એની તકલીફોને દૂર કર, એને જે કાંઈ ક્રાઇસિસ છે એને દૂર કર, એને જીવનમાં તું સુખી કર, એને જીવનમાં તું શાંતિ આપ, અને એના માટે હું કાંઈક ઉપયોગી થાવ એવું મને ચાન્સ આપ. હે પરમાત્મા તું મને ચાન્સ આપ. આવી જ્યારે પ્રાર્થના થાય. પણ આ તો આંતરડા કાઢી નાખવા જેવી વાત છે. તમે કોઈ દુર્ભાવ જેના પ્રત્યે ઝેર ખાઈ ગયા હોય એના માટે માળા કરી શકો? પાંચ દંડવત કરી શકો? અરે એનું ભૂંડું થાય તો એમ કે એ તો માગતો ધો. પ્રાર્થના ક્યાંથી થાય? અને દિલથી જે પ્રાર્થના કરે કે મને આના પ્રત્યે દુર્ભાવ છે, પૂર્વગ્રહ છે, હે પ્રભુ એનું ભલું થાય, લો હું તમને 11 દંડવત કરું છું, મને સદબુદ્ધિ દે અને એના માટે હું કંઈક ઉપયોગી થાવ એવો મને અવસર રૂડો આપ. આવી જ્યારે પ્રાર્થના થાય ત્યારે સદભાવના આપણા અંતરમાં બેઝિક જીવન સંગીતનો સા પેદા થયો. અને એ કર્યા વગર છૂટકો નથી. જો તમે, એક કઠિયારો હતો, એ બધા લાકડા વેચતો નગરમાં અને સાથે ચંદનના પણ વેચતો. હવે બીજા લાકડા તો લોકો ખરીદી જાય પણ ઓલે ચંદનના મોંઘા પડે ને કોણ લે? અરે રોજ રાત સાંજ પડે રાજાજી ત્યાંથી ફરવા નીકળે ને, એટલે આ કઠિયારાને એમ થાય કે આ રાજા છે ને એ જો મરે ને તો જ આ ચંદન ઉપડે, કારણ કે એને બાળવા માટે જોઈએ. હવે રોજ રાજા નીકળે, રોજ આ એને દુર્ભાવના થાય કે આ રાજા મરે તો મારું ચંદન વેચાય. થોડા દાડા થયા ને કેવી છલાંગ મારે છે, આ જોજો દુર્ભાવ કુભાવ. એટલે એને દિવાનને કીધું રાજાએ કે દિવાનજી આ રસ્તેથી હું નીકળું છું ને પેલો કઠિયારો તમે જુઓ છો ને, તો કા એને મારું કાંઈ બગાડ્યું નથી, તોય મને એમ થાય છે દોડીને માથું કાપી નાખું, ફાંસીયા લટકાવી દઉં, રથની પાછળ ઢળીને ટુકડા કરી નાખું. મારે કાં રસ્તો બદલી નાખવો પડશે નહીતર હું એને મારી નાખીશ. અમારી સજ્જનતાને લાંચ લાગે એવું થાય છે, આવું કેમ મને થાય છે? તો કે મહારાજ તમે એવો રસ્તો બદલતા નહીં, હું એ સંશોધન કરું છું. પેલાને ખાનગી રીતે કોઈના દ્વારા પૂછાયું કે ભાઈ તમે ચંદન વેચાતું નથી, આ નથી, શું છે એનું કારણ? ત્યારે જાણવા મળ્યું, કોઈને કહેતો નહીં પણ મને આવું થાય છે કે રાજા મરે ને તો આ ચંદન વેચાય. એ દિવાનજી એક વાત કરી કે આવું છે. દિવાનજી સમજી ગયો, રાજાને કીધું રસ્તો બદલાવવાની જરૂર નથી, ચંદન ખરીદી લ્યો એટલે બધું હરખું થઈ જાય. અને રાજાએ બધું ચંદન ખરીદીને દેવાલયોમાં આપી દીધું અને પછી ત્યાંથી નીકળ્યા. તો ઓલાનો ભાવ હવે રોજ એવું થઈ ગયો કે આ રોજ રાજા નીકળે ને તો મારું રોજ ચંદન ખપે, હવે જીવે તો ખપે, રાજા મરે તો નહીં જીવે તો ખપે. એટલે હવે સદભાવ થયો તો રોજ મીઠાશ પેદા થઈ ગઈ. દિવાનજીને કહ્યું આવું કેમ થયું? કે મારા જાણવા મજા નથી, રિઝર્વ રાખો. આ છે કુભાવ અને દુર્ભાવનું પરિણામ. એટલે આપણે કોઈને એમ કહીએ કે ભાઈ પેલો સુધરે તો સમસ્યા નીકળી જાય, પેલો મને હટી જાય તો પ્રશ્નો પતી જાય, પેલો છે એ દૂર થઈ જાય, ખસી જાય તો સમાજ કે સંસ્થા કે સ્થાન બધું સરખું થઈ જાય, એ ગેરસમજણ છે. પોતે ટ્યુન થાય, સદભાવના સ્થાપિત થાય, આપોઆપ બધા સુધરવા માંડે છે, આપોઆપ બધા સુધરવા માંડે છે. આ જીવનનો પહેલો સાર સદભાવ જો નિર્માણ થશે તો જીવનમાં સંગીત અને મીઠાશ પેદા થશે. જીવન સંગીતનો બીજો સ્વર છે સતશ્રદ્ધા. સતશ્રદ્ધા ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં કહ્યું છે ભગવાને શ્રી કૃષ્ણએ, શ્રદ્ધામયોયમ પુરુષઃ યયત શ્રદ્ધા સ એવ સઃ. માણસ શ્રદ્ધામય છે અને જેવી જેની શ્રદ્ધા છે એવો એ થાય છે. ધ્યાનથી સાંભળજો, જેવી રીતે પુષ્પ છે એ ગંધમય છે, સાગર જલમય છે, સૂર્ય અગ્નિમય છે, એ માણસ શ્રદ્ધામય છે. શ્રદ્ધા વગરનો કોઈ નથી, હોય જ ના શકે, જીવન શક્ય નથી. એક પ્રોફેસર સ્કૂલમાં કોલેજના વિદ્યાર્થીઓને વારંવાર કહ્યા કરે કે હું દરેક વસ્તુ બૌદ્ધિક રીતે લોજિક રીતે તાર્કિક રીતે માપું, ખાતરી કરું, પછી સ્વીકારું, બાકી શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો એમાં મને શ્રદ્ધા નથી. રોજ આવી પિષ્ટ પેંજણ કર્યા કરેલ એક છોકરો એક દિવસ ઉભો થયો, એમણે સાહેબને કહ્યું પ્રોફેસર સાહેબ આપનું નામ શું? તો કે મારું નામ છગનલાલ. તમારું બાપુજીનું નામ શું? તો કે મગનલાલ. સાહેબ એક પ્રશ્ન પૂછ્યું, ખોટું નહીં લગાડતા, દુઃખ નહીં લગાડતા, ડસ્ટર નહીં ફેંકતા, પણ મગનલાલ તમારા બાપુજીનું નામ? તો કે હા. એ મગનલાલ તમારા બાપુજી છે એના માટે તમારે શું ખાતરી છે? પ્રોફેસર ચૂપ થઈ ગયા, એની પાસે શું ખાતરી? પછી છોકરાએ કીધું કે સાહેબ સૌએ પોતાની માં ઉપર શ્રદ્ધા હોય, તમને તમારી માં ઉપર શ્રદ્ધા છે કે મારો બાપ આ છે એમ બતાવ્યું, તમે સ્વીકારી લીધું. શ્રદ્ધા મૂકવી જ પડે પ્રોફેસર સાહેબ, શ્રદ્ધા વગરનો કોઈ નથી. અરે નાસ્તિક પણ શ્રદ્ધા વગરનો નથી. આસ્તિકને રામાયણ ગીતા ભાગવત આદિ ગ્રંથમાં શ્રદ્ધા છે અને સુરમીરા તુલસી જેવા સંત પુરુષોમાં શ્રદ્ધા છે, તો નાસ્તિકને નાસ્તિકવાદીઓના ગ્રંથોમાં શ્રદ્ધા છે, ચારવાકમાં શ્રદ્ધા છે, ડોક્ટર કેવુરમાં શ્રદ્ધા છે, બર્ટન રસેલમાં શ્રદ્ધા છે, દાસ કેપિટલમાં શ્રદ્ધા છે, સૌને પોતપોતાના ગ્રંથોમાં શ્રદ્ધા છે. મૂળ બાબત એ છે શ્રદ્ધા વગરનો કોઈ નથી. તો શ્રદ્ધા ક્યાં લાગી છે એવો એ થાય છે. બસ શ્રદ્ધા લગાડવાનું સ્થાન એ શોધવાની જરૂર છે. જેને હિંસામાં શ્રદ્ધા લાગી છે ભાઈ, કે એને એમ જ હોય કે શસ્ત્ર વગર કોઈ દિવસ સમાધાન નથી, શસ્ત્ર ઉઠાવો તો સમાધાન છે, યુદ્ધ વગર શાંતિ નથી, લડ્યા વગર મજા નથી, શસ્ત્ર વગર ક્રાંતિ નથી. જેને હિંસામાં શ્રદ્ધા છે તો માણસ હિંસક થઈ જશે. કોઈને અહિંસામાં શ્રદ્ધા છે મહાત્મા ગાંધીજીની જેમ તો એ કરુણાથી ઉભરાઈ જશે. કોઈને રૂપિયામાં શ્રદ્ધા હશે કે પૈસા વગર બધું નકામું છે, બધું પૈસાથી જ થાય છે, તો એ પૈસા જેવો થઈ જશે. અને જેને કૂડ કપટમાં શ્રદ્ધા છે, ભાઈ છલ પ્રપંચ દગા દાવ પેચ રેમા વગર કોઈ પ્રશ્ન ઉકલતા નથી કે કોઈ વસ્તુ થતી જ નથી, તો માણસ છલ પ્રપંચ દગાથી ભરાઈ જશે. અને જેને હરિમાં શ્રદ્ધા હશે કે મારો હરિ કરે તે થાય, તો એ હરિ રૂપ થઈ જશે, જ્યાં જેની શ્રદ્ધા એવો એ થઈ જાય. પણ એ શ્રદ્ધા હરિમાં એટલે સાચાને ખોટા ઘણા ઠેકાણા છે, એની કોઈ ચર્ચા નથી કરવી, પણ સર્વશ્રેષ્ઠ પર્યાપ્ત અને સાચું ઠેકાણું શ્રદ્ધા મૂકવાનું જો કોઈ હોય તો એ હરિ છે, પરમાત્મા છે, પર્યાપ્ત ઠેકાણું. એક જણો મંદિરમાં દર્શન કરીને પગથિયે બેઠો હતો, દાદા હતા, ત્યાં એક જ્યોતિષી નીકળ્યા. એમણે કીધું, દાદા તમારો હાથ લાવો ને જરા હાથ જોઈ દઉં તમારું ભવિષ્ય કેવું છે. એટલે પેલા માણસે હાથ લાંબો કર્યો, પણ આમ કર્યો, હથેળી નીચે તરફ રાખી અને પોંચો ઉપર રાખ્યો. એટલે પેલા જ્યોતિષી એમ કીધું કે દાદા તમે હાથ આમ સવળો કરો, હથેળી ઉપર કરો તો હું જોઈ શકું. ત્યારે પેલા દાદાએ કહ્યું કે ભલા માણસ, આમ હવળો હાથ તો મારા ઠાકોર આગળ નથી કરતો, તારી આગળ તો શેનો કરું. જેને હરિમાં પર્યાપ્ત શ્રદ્ધા છે એ પછી ફાંફા નથી મારતો, એ પછી ખિસ્સામાં જન્મ કુંડલી લઈને હગાઈ કરવા નીકળી પડે, રોજ અઠવાડિયામાં ઉઠીને છાપાઓમાં રાશિ ભવિષ્ય વાંચી લઈએ, જેને તેને હાથ બતાવ્યા કરે, જાદર મંદર કામણ ટુમણ આ બધા દોરા ધાગા ને લીલા મરચાં ખાહડા ટ્રકની પાછળ બારણે બધું બાંધી રાખે. અરે ન્યુયોર્કમાં તમને વાત યાદ આવી ગયો કહું, ન્યુયોર્કની અંદર એક જણાએ રાંદલમાં નો ઘોડો ખૂંદાયો, ન્યુયોર્કમાં મેં જોયો નથી ખૂંદતા, પણ સાંભળેલું કે રાંદલમાં નો ઘોડો ખૂંદે આવું બધું હોય, એ ત્યાં ન્યુયોર્કમાં ખૂંદાયો. એ ખૂંદવાનું શરૂ થયું તે ધમ 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 ધમ, અરે નીચે માળવાળા લાકડાના મકાન હોય તો ભાઈ તે નીચેવાળા હતા કે આ શું છે. એને પોલીસને રિંગ કર્યું, પોલીસ દોડતી આવી, હાથમાં બધાને ગન આમ રહી ગયા, વાંચી છે વાંચી વાંચી જઈશ. હવે એને હું સમજાવું કે આ રાંદલમાં ઘોડો છે, હાલો આનું ઇંગ્લિશ ન થાય એ કે આ શું છે બધું, પણ એનું ઇંગ્લિશ ન થાય, પણ એક જણાએ કર્યું. ઓલા એ પૂછ્યું વોટ ઇઝ ધી, તો કે ધીસ ઇઝ રિલિજિયસ હોર્સ જમ્પિંગ. આઠ તારીખ આપણે કોઈ રાંદલમાં ઘોડા નહીં આપણે કઈ પેલું નથી કરવું, કારણ કે આપણે પાણી પાવા જવું નહીં, શું માથાકૂટ કરવી. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર કઈ ખોટું નથી, જેની એનામાં શ્રદ્ધા એ ભલે કરે, પણ જેને મારા હરિમાં શ્રદ્ધા મૂકી એને બીજે શ્રદ્ધા ન થવી જોઈએ. ભાઈ મને તમને સતત એવું થયા કરે છે કે આપણી તો સત શ્રદ્ધા છે, કારણ કે આપણે દોરા ધાગા જંતર મંતર કામણ ટુમણ ભૂવા ભરાડી કે માનતા નથી, એટલે આપણી શ્રદ્ધા સત છે, સતમાં લાગી છે ને શુદ્ધ છે. ના, આપણે ધૂળ ખાઈએ છીએ. હા, આપણને લોકોમાં શ્રદ્ધા છે, પાંચ જણા મારી પડખે હોય તો જ મારું કામ થાય, તો લોકોમાં શ્રદ્ધા છે. પૈસામાં શ્રદ્ધા છે, આટલા બેલેન્સ પડ્યા હોય ને તો પછી મારા ગઢપણમાં મન વાંધો ન આવે, એ રૂપિયામાં શ્રદ્ધા છે. રૂપિયા ના હોય તો પૈસાદાર લોકોમાં શ્રદ્ધા છે કે પાંચ જણા હોય તો મારું ચાલે, એ પૈસાદારમાં શ્રદ્ધા છે, પૈસામાં શ્રદ્ધા છે. મોભાદાર વ્યક્તિઓમાં ગુલામી છે એમાં શ્રદ્ધા છે, એને હરિમાં પર્યાપ્ત શ્રદ્ધા નથી. પર્યાપ્ત હરિમાં શ્રદ્ધા કોને કહેવાય? એક પ્રસંગ સાંભળો. એક જણો પહાડી પ્રદેશ ઉપર એક મંદિર દેવાલય હતું તો ત્યાં દર્શને જતો હતો. હવે ચાલતો તો ઘાટ ઓઘટ ઘાટ બદ્રીનાથ જેવા બધા હોય, એમાં એવો પગ લપસ્યો ને તે ખીણમાં ગયો. હવે ખીણ એટલે ખોયાણ ખીણ, હજારો ફીટ ઊંડી, પણ જેવો ગયો એમાં અચાનક અધવચ્ચે એને એક ઝાડની ડાળી આમ વચ્ચે લટકતી હાથમાં આવી ગઈ અને પેલો લટકી ગયો. હવે અહીંયા કોણ? પરમાત્મા સિવાય કોઈ હોય જ નહીં. એટલે એને પરમાત્માની પુકાર કરી, હે ભગવાન, તારો એક આશરો છે બસ, અહીંયા કોઈ નીકળે એમ નથી, તું મને બચાવી લે, હે કરુણાળુ તું મને બચાવી લે. અને એ જ વખતે આકાશમાં આકાશવાણી ગુંજતી કે બેટા નિર્ભય રહેજે, હું તને બચાવી લઉં છું, પણ એક કામ કર, તે જે ડાળ પકડી છે ને પેલા મૂકી દે. થડકારો ચૂકી જાય સાહેબ, આ સાંભળી લેવું હેલું છે, એક જ હોય હેઠે જોવે ઉપર આમ એક જ ડાળું નોધારો અવાજ બોલે કે તું ડાળ મૂકી દે એટલે હું તને બચાવી લઉં, તા જાય ક્યાં? એટલે એના ઉપર મકરંદ દવે ગીત લખ્યું, હેઠે જોઉં તો હરિવરનો હાથ, એ ડાળ મૂકી દે તો મારો હરિ ગમે એ રીતે બચાવી લે, એ જીવરામ વાંકાંદર ને બચાવે, દાગર સાગરમાં હાથ આવીને દે, પણ એ હરિવરનો હાથ જોવે ત્યારે આ બધા દોરડા મૂકી શકાય છે. અને જ્યાં સુધી બધા દોરડા મૂકી ન દે ત્યાં સુધી પેલો અનરાધાર સર્વાધાર વરસતો નથી, એ ત્યારે જ આવે છે. એ ત્યારે નરસિંહ મહેતા ને ત્યાં કુંવરબાઈ નું મામેરું ભરવા આવે, એના બાપનું શ્રાદ્ધ કરવા આવે, આપણા કાં ન આવે, ન આવે, દાળિયા પકડી રાખ્યા છે કેટલાય,
કે તમે અહીંયા હાથ આપો તો પછી આ મૂકી દઉં એમ. ભગવાન કે એવો હું લબાડ નથી તારા જેવો. સાવ નિરાધાર દ્રૌપદીએ દાંતમાં કસકસાવીને પકડેલી છાળી છોડી ત્યારે આવ્યો છે કૃષ્ણ. બહુ બડા પેક હે ભગવાન, એ ભલા જરૂર હે, ભોટ નહીં હે. હા, અમારે લક્ષ્મીનારાયણ સ્વામી એક વાત કરેલી, જોગી સ્વામી પાસે બેઠા હતા ને, તો સંવત 2014 માં એટલે ઈસવીસન 1958 માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં જપ યજ્ઞ કરેલો અને અચાનક એક દિવસ એટલું બધું માણસ ઉમટી ગયું એટલે શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવને ભજનમાં વિશ્વાસ, ભોજન લિમિટેડ બન્યું હોય અને હજારો માણસો, બનેલી ઘટના નજર સામે જોયેલા સંતો બેઠા છે. એટલે સ્વામીએ તરત જોગી સ્વામીને બોલાવ્યા, જોગી હા રસોડામાં ભોજન પાસે જાઓ અને ત્યાં તમે કોથળો પાથરીને માળા લઈને બેસી જાઓ. આ શ્રદ્ધા, એમ ન કહ્યું કે ચોખાનું પાણી મૂકી દેજો, આંધણ કરી નાખજો, પાંચ જણા વળગાડી દેજો, શેકવા માંડજો શીરો, નહીતર આપણી આબરૂ જાય છે. કોથળો પાડીને જોગી અહીં માળા મંડો કરવા અને જોગી સામે બેસી ગયા. તમે તમારા શાસ્ત્રી મહારાજ તમે લેર કરો, હું અહીં માળા કરું છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું છું. અને જોગી સ્વામીએ પણ કોઈને ન કીધું કે તમે પાણી નાખજો, ભાઈ કડાઈ એમ પાણી મૂકી રાખજો, માળા તો કરું છું પણ તમે જરા ધ્યાન દેજો, ભલા કાલસારી વાળાને કહેજો બધું બધું કરી રાખે. ના બાપા, બે મહાપુરુષની શ્રદ્ધા જુઓ, ડાળા નથી પકડી રાખ્યા. એ ત્યાં માથે ઓડીને માળા કરે, મારા બાપ હજારો માણસ જમી ગયા તોય ખૂટ્યું નહીં, હાંજે ખાધું તોય, એટલું ઠાકોરજી લઈ આવ્યો. શ્રદ્ધા જોઈએ, યો યા શ્રદ્ધા સએવ સહા. નિરાધાર થઈને અંધરાધારને પુકારે ત્યારે અંધરાધાર સર્વાધાર વરસે. જ્યાં જેની શ્રદ્ધા એવો એ થઈ જાય છે, શ્રદ્ધામયો યમ પુરુષ. અને એવી શ્રદ્ધા, અને શ્રદ્ધા છે ને એ સ્ટ્રેસ રિલીવર છે. જેને આવી શ્રદ્ધા લાગી જાય એને કોઈ ચિંતા નથી, એ આરામથી હોઈ જાય. ઠાકોરજીને ચિંતા હોય ભલે. આ જીવન સંગીતનો બીજો સત શ્રદ્ધાનો સ્વર છે એ જ્યારે લાગે ટ્યુન, ઘોર અંધારી રાતમાં પણ સારંગી સિતાર વીણા ઉપર હાથ પડે તો એ જ સ્વર નીકળે, એના જીવનમાંથી જ સંગીત ભક્તિ સંગીત પેદા થાય. જીવન સંગીતનો ત્રીજો સ્વર સત્સંગ છે. એક સાધુ કુવાને કાંઠે આવીને બેઠો તો સુગંધ સરસ આવતી હતી. સાધુ કે ગામડાનો કુવો, આટલી બધી સુગંધ, અહીં કોઈ ફૂલછોડ છે નહીં. અને સાધુ પાછો ખાખા ખોલ્યો, તે ખોળખાળ મીંડો કરવાથી એમાંથી એક ઠીકરું મળ્યું, કે નળિયાનું કે માટીના ઘડાનું, તો એ સૂંઘ્યું તો એમાંથી સુગંધ ભોગકે. અને સાધુએ ઠીકરાને પડખે ખોળામાં મૂકીને કહ્યું કે આનું નામ જ સત્સંગ. આ જ સત્સંગનો મહિમા. કેમ? એક જણો નાવા આવેલો, એને સુગંધીદાર સાબુ પેલા નળિયા ઉપર મૂક્યો તો નળિયું સુગંધી થઈ ગયું. આનું નામ સત્સંગ. આનું આ ઠીકરું જો મળમૂતરમાં ઈડ્યું હોત તો ગંધાતું હોત. સાબુ સુગંધીનો સંગ થયો હતો. સુગંધ પાણીમાં થોડો રંગ પડે બદલાઈ જાય, પ્રાણીમાં સંગ પડે બદલાઈ જાય. ઇટાલીના મિલાન શહેરમાં એક ચિત્રકાર નીકળ્યો અને મનમાં એવી હોશ થઈ કે મારે ગોલ્ડ ઇન મેન એવું ચિત્ર બનાવવું, એક માણસનું ચિત્ર બનાવવું કે જે માણસના ચિત્રમાં કોઈ જુએ તેને પરમાત્માની ઝાંખી થાય, એની આંખમાંથી, એના ચહેરામાંથી, એના રૂવા રોવામાંથી ગોડની ઝાંખી થાય, રિયલાઇઝેશન થાય. પણ એના માટે મને કોઈ સ્કેચ મળે એવો પુરુષ એની ખોળમાં નીકળ્યો. દિવસો પછી એને એ ગલીમાં એક યુવાન, હજી મુહર મૂછની ફૂટતી હતી, આછો પાતળો દોરો એવો નવ યુવાન મળ્યો, પણ જેની આંખમાં, એની ચાલમાં, એની અદામાં, એની બોલવામાં, એની જોવામાં, એની તિરછી નજરમાં એને કૃષ્ણનો ભાવ દેખાય, પરમાત્માનો ભાવ દેખાય. એને પ્રણામ કર્યા અને કહ્યું કે મારી આવી ઈચ્છા છે ગોડ ઇન મેન એનું પિક્ચર કરવાનું, સ્કેચ માટે તમે મારા સ્ટુડિયોમાં આવશો તો મહેરબાની. તો કે આવું. એ યુવાનને બેસાડ્યો, સ્કેચ દોર્યો, ચિત્ર તૈયાર કર્યું અને ઇટાલીમાં એટલું પ્રસિદ્ધ થઈ ગયું ગોડ ઇન મેન, વાહ વાહ થઈ ગઈ. 10 વર્ષ પછી આ માણસને એ વિચાર આવ્યો કે હવે મારે એવું ચિત્ર બનાવવું છે ડેવિલ ઇન મેન, માણસમાં શૈતાન, આસુર, રાક્ષસ, જુએ ને એને રાક્ષસની ભ્રાંતિ થાય, ભ્રમ થાય, સત્ય દેખાય, એવો માણસ મારે ગોતવો અને એનું સ્કેચ દોરીને ચિત્ર બનાવવું. ખોળવા નીકળ્યો, કેટલાય વખત પછી એક માણસ નીકળ્યો, મળ્યો, હાથમાં દારૂનો શીશો, વાળ વેર વિખેર, પગલાઓ અસ્તવ્યસ્ત, લાલ ટાંડા જેવી આંખો, ક્રૂરતા તો મૂર્તિમંત રૂવામાંથી ખડી થાય, બોલે તો ઝેર જરે, આવો માણસ દેખાયો. એટલે એમને કહ્યું કે મુરબ્બી મારા સ્ટુડિયામાં આવી રીતનું કામ છે, આવશો? તો કે આવું. બેસાડ્યો, સ્કેચ દોરવાની શરૂઆત કરીને પેલો માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો. એટલે ચિત્રકાર અટકી ગયો, શું મારાથી કઈ ભૂલ થઈ, કસૂર થઈ? તો કે ના સાહેબ, ખોટું નહીં લગાડતા, એક વાત કહું, આજથી 10 વર્ષ પહેલા તમે ગોડ ઇન મેનમાં જેને સ્કેચ તરીકે પસંદ કર્યો હતો એ જ માણસ હું આજે હું પોતે છું. ઓ, તું આવો થઈ કેમ ગયો? ત્યારે માણસ કિંમતી વાક્ય બોલ્યો કે સાહેબ સાંભળી લો, સોબત ખરાબ સોબત, કુસંગ, આ કુસંગે મને બગાડી નાખ્યો. ભાઈ આ કુસંગની અસર છે, અને જો સત્સંગની અસર થાય તો માણસ દેવ થઈ જાય, જો કુસંગની અસર થાય તો માણસ દાનો થઈ જાય. બગીચામાં ખીલેલા ફૂલ કોના હાથમાં પડે છે? જો વૈશ્યના હાથમાં આવે તો વેણીનો શણગાર બને, અને પૂજારીના હાથમાં આવે તો ઠાકોરજીના કંઠમાં માળા બની જાય. એક ગ્રહસ્થ અને ઘેર બાળકનો જન્મ થયો, જન્મતાની સાથે પિતાએ જ્યોતિષી હોવાથી નક્ષત્રો કાઢ્યા, વિચાર કર્યો કે મૂળ નક્ષત્રમાં બાળક જન્મેલું હોવાથી આ અપશુકનિયાળ છે, જ્યાં રહેશે ત્યાં ઘાત કરશે, ઉત્પાદ કરશે, બાળકનો ત્યાગ કરો. એટલે એ ઘરની એક દાસીએ બાળકને લઈને પોતાને પિયર ચાલી ગઈ. 5 વર્ષ પોતે જીવીને અચાનક મૃત્યુ થયું, 5 વર્ષનું બાળક અનાથ થઈ ગયું. ખાવા માટે ક્યાંકથી રોટલા ટુકડા માગે છે, લોકો અપશુકન્યા ગળીને આપતા નથી, લાકડી લઈને મારવા દોડે છે, બાળક ભાગે છે. એમાં એક દિવસ લોકો માગવા ગયું બાળક, અને પેલા લોકો લાકડી લઈને પાછળ દોડ્યા, અને બાળક જીવ બચાવીને ભાગ્યું. એમાં એક સામે સાધુ આવતો હતો, એ સાધુને જઈને બથ ભરી લીધી કે મહારાજ મને બચાવો, મને આ લોકો મારી નાખશે હો બાબા. અને મહાત્માજી એને વહાલ કર્યો, બેટા તને કોઈ નહીં મારે હ, અને પોતાની પર્ણકુટીમાં લઈ આવ્યા, ભિક્ષા માગીને એને જમાડ્યો, એને પોષણ કર્યું, એને સંસ્કાર સિંચ્યા, એને ભણાવ્યો, એને શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો, એને ભક્તિના સંસ્કાર રેડ્યા, અને એને ભારત વર્ષને એક મહાત્માની ભેટ આપીને, મહાત્મા બીજા કોઈ નહીં પણ મહાત્મા સંત તુલસીદાસ હતા, અને એના ગુરુનું નામ નરહરદાસ હતું, નરહરિદાસ. એક રખડતા છોકરાને ગુરુ મળી ગયો સાચો તો ક્યાં પહોંચી ગયો? પણ એવો મળવો જ જોઈએ. કેવો? નરહરિ. નરહરિ એટલે દેખાય માણસ જેવો પણ રૂવે રૂવે હરિ હોય. એટલે ગુરુ એ જ કે જે નરહરિ હોય, નરખરી નહીં, ખર અને ગધેડો, પણ હરિ જેને રોમ રોમ હોય, દેખાય માણસ પણ હોય પરમાત્માના રૂવાદથી ભરેલો, દુનિયા એના અંતરમાં ન હોય, એવો નરહરિ સાધુ મળે, એનો સત્સંગ થાય, માણસ ક્યાંનો ક્યાં પહોંચે. નરહરિનો બીજો અર્થ છે બહુ સમજવા જેવો, એમાં બધા જ ગુરુના સદગુરુના સત્સંગના બધા લક્ષણો પ્રગટ થઈ જાય છે, બધા જ. નર એટલે માણસ, હરિ એટલે સિંહ, નરસિંહ એટલે નરસિંહ ભગવાન. ગુરુ કેવો હોય? કે નરસિંહ ભગવાન જેવો. નરસિંહ ભગવાન શું કરે? હિરણ્ય કશ્યપને પકડીને ઉંબરામાં બેઠો. સાચો ગુરુ ને સાચો સત્સંગ જીવને પકડીને ઉંબરામાં રાખીને પોતે એના હૈયાના ઉંબરામાં બેસે છે. સાચો ગુરુ ક્યાં બેસે? પોતાના શિષ્યના હૈયાના ઉંબરામાં બેસે છે. શા માટે? એની અંદર જે સદગુણ અંદર પેદા થયા છે એ બહાર ન નીકળી જાય, અને બહાર જે દુર્ગુણ છે એ અંદર પેસી ન જાય, એટલે ઉંબરામાં બેસે છે. આવી રીતે જે પોતાના શિષ્યનું ઉંબરામાં બેસીને રક્ષણ કરે એને ગુરુ કહેવાય, એને સત્સંગ કહેવાય, એને સાચો સાધુ કહેવાય. એક સાધુનો સત્સંગ ચાલતો હતો ને, લોકો બધા આવે, એમાં એક થોડું ચારિત્ર શિથિલ એવી એક સ્ત્રી પણ આવે. બાબાજીના સત્સંગથી બિચારી સુધરતી હતી, એની વાતે વાતે એના આંખમાં આંસુ આવતા હતા, એટલે મહાત્માજીને થયું કે બિચારી બહુ સુધરી રહી છે, કૃપા હતી અને ખરેખર સુધરતી હતી. પણ એ સાધુઓમાં એક ગ્રહસ્થ શ્રાવક શિષ્ય બેસતો હતો ને, એની પેલી સ્ત્રીની થોડી ઓળખાણ થઈ ગમે તે, પણ એની નજર લાગી, મોહાધીન થયો, તો એને વાસના સળવળી. વિચાર કરજો ભાઈ, ગુરુ કેવો છે, સત્સંગ કેવો છે. ગુરુ એટલે પર્ટિક્યુલર સત્સંગ. પેલો માણસ વાસનામાં અંધ બન્યો, રાત ભાંગી હશે, અડધી રાતે પોતાનો ઘરનો દરવાજો ખોલીને પેલી સ્ત્રીને મળવા માટે જેવો બહાર નીકળ્યો, ત્યાં એના આંગણામાં એનો ગુરુ સાધુ માળા લઈને આંટા મારતો. ઓહો, ગુરુ તમે અહીંયા? બેટા, મનુષ્ય દેહ વાસના ભોગવવા માટે છે, બેટા તારા માટે હું રોજ ઉજાગરા કરું છું, હું જાણી ગયો કે તારી આંખમાં વિકાર છે, રોજ રાત પડે તારા આંગણામાં માળા લઈને ફરું છું કે જેદી તેદી તું નીકળવાનો છો. અને આજ નીકળ્યો બેટા, મનુષ્ય દેહ આવી રીતે પાપાચાર માટે નથી. હરી ભજી લે, શિષ્યની વાસનાઓ ખેરી નાખી. શિષ્યોના દોષ ટાળવા માટે ઉજાગરો કરે એનું નામ ગુરુ, ને એનું નામ સાચો સાધુ, ને એનું નામ સત્સંગ. ઉમરામાં બેસે સદગુરુ રામાનંદ સ્વામી સાંકળી ની વાવે આવીને બેઠા સાધુ ને કહે, જાઓ સાંકળી ગામમાં જઈને ભિક્ષા માંગી આવો. સાધુ ગામમાં ગયા, ભિક્ષામ ભાવતું કરીને ઉભા રહ્યા, તો પેલી ઘરવાળી હતી, બૈરા ઘરમાં રોટલા હતા બે, એમાંથી એક અડધો ભાંગ્યો. પેલા એકનો વિચાર કર્યો, વળી અડધો કર્યો. અડધો કર્યો તો પેલા સાધુ એ રામાનંદ સ્વામી ના શિષ્ય, એમણે બહાર દિવાલની સોસરા બધું અંતરનું જાણનારો સાધુ, એમણે કહ્યું, ઓ મૈયા આધા ક્યુ કરતી હે, પૂરા રોટા દે દે. અને પેલી ને થઈ ગયું, આ તો મહાત્મા બહુ ઐશ્વર્યશાળી છે, આવીને બે રોટલા આપી દીધા. પણ એ બે રોટલા લઈને જેવા રામાનંદ સ્વામી પાસે, આજે પણ એ સાંકળીમાં વાવ છે, એ વાવને કાંઠે જ્યાં પેલો સાધુ આવીને ગુરુની પાસે બે રોટલા મૂક્યા હતા, રામાનંદ સ્વામી પાવડી ધ્યાન કરવાની, સમજો ને, લાકડી લાકડી ફેરવીને પેલા માથામાં મારી. મૂર્ખ, મોક્ષ માર્ગે નીકળ્યા છો કે પૂજાવા માટે નીકળ્યા છો? ઐશ્વર્ય આના માટે છે? રોટલા માટે? પેટ માટે? સમૃદ્ધિ ભેળી કરવા માટે? ગુરુ એ છે જે દોષ અંદર આવવા નથી દેતો, અને અંદર સદગુણોને ખીલવે છે અને બહાર નીકળવા નથી દેતો, એ નરહરિ એવો સાચો ગુરુ છે. બીજું શું કરે છે? હિરણ્યકશિપુને પકડી નખથી એનું પેટ ચીરી નાખે છે. સાચો ગુરુ શું કરે છે? પોતાના શિષ્યના હૈયાને ચીરે છે, એને જોવે છે કે માલિકોર વિકાર નથી ને, માલિકોર દોષ તો નથી ને. સાચો ગુરુ શિષ્યના હૈયામાં હાથ નાખે, ખિસ્સામાં હાથ ન નાખે, ખીસું સાફ ન કરે, હૈયું સાફ કરે, દોષ કાઢે, વિરક્ત કરે. બાકી તો પછી ખોટા હોય એ તો પછી ચોખે ચોખ્ખું જ કે, ગુરુજી ગુરુજી કીજીએ, ચદ્દર પછેડી દીજીએ, તારું કલ્યાણ થવું હોય તો થાય, પણ મારી શિયાળે ટાઢતો જાય. આ ગુરુ નથી. જે સત્સંગ સાચો છે એ જીવને દોષ મુક્ત કરે છે. અને એવો સત્સંગ, સત્સંગમાં ઓસ્કાર વાઇલ્ડે બહુ સરસ કીધું હતું, વાત યાદ રાખવા જેવી છે ભાઈ. એમણે કહ્યું, સમાજમાં બે પ્રકારના લોકો છે. એક એવું માને છે કે અમે જ્યાં છીએ ત્યાં સત્ય છે, ધ્યાનથી સાંભળજો. એક વર્ગ સમાજમાં એવો છે જે એમ માને છે કે અમે જ્યાં છીએ ત્યાં જ સત્ય છે. બીજો વર્ગ એવો છે, એ એમ કહે છે કે જ્યાં સત્ય હોય ત્યાં અમે છીએ, અમે સત્યમાં હશું, સાચાને પક્ષે હશું, સાચામાં રહીશું. અને એ સાચાનો પક્ષ લે છે કે નહીં એ જાણવું હોય તો બિલકુલ સાદી સિમ્પલ થર્મોમીટર, કયો માણસ કેવો છે, કયો માણસ કેના પક્ષે રહે છે, એને જાણવો હોય બિલકુલ સાદી સીધી વાત, અંદર બહાર એ માણસને જાણવો હોય તો. એક, એની આસપાસ માણસો કેવા છે, એ કેવા માણસોને પોતાની પાસે રાખે છે. ઘણી વાર આપણે શું કહીએ છીએ કે ફલાણા ભાઈ તો પોતે તો સજ્જન છે, પણ એને પડખે વાળા ખરાબ છે, તો પડખે વાળા એને ફાવે છે હું કામ? એને ગમે છે, કુથળી કરનારો હોય એ જો મને ગમતો હોય તો મારી અંદર કુથળી ભરી જ હોય, મને રાગદ્વેષ વાળો ગમતો હોય, માડી પડખે રહેતો હોય તો મારા હૃદયમાં રાગદ્વેષ ગમતો જ હોય, એ મારું પ્રમાણપત્ર પેલો પડખે રહેનારો આપે. કામી માણસ હું હોઉં તો મારી પડખે કામું કે લોકો ભેળા થવાના છે, પછી કે મને કોઈ દોષ નથી તો આ ટૂંડા રાખ્યા છે હું કામ? એ જેવો છે એનું પ્રમાણપત્ર એની આસપાસના લોકો આપે છે. એટલે કોઈ માણસને ગમે તે દુનિયા સજ્જન કહેતી હોય, પણ એની પડખે રહેનારા કેવા છે એ જાણી લ્યો એટલે માણસનો પરિચય મળી જાય છે. એ નહીતર એને ટ્યુન મળે જ નહીં, બને જ નહીં, ફ્રીક્વન્સી મળે જ નહીં, કોઈ સંજોગોમાં ન મળે. પછી લાખ એ વાતો કરે કે મારામાં દોષ નથી, તો આ દોષ નથી તો આ કેમ પોસાય છે, પડખેવાળા રહી જ ન શકે. એ કેવી કંપની રાખે છે એના ઉપરથી એની પરીક્ષા થાય છે, એ કેના પક્ષે બેસે છે એને પરીક્ષા થઈ જાય છે. જો સજ્જનોનો સંગ રાખશે તો જીવનમાં સંગીતની સુરાવલી ઉઠશે, જીવનમાં મીઠાશ આવશે, જીવનમાં ભક્તિ સંગીત પેદા થશે. તો હવે જીવનનો ચોથો સ્વર છે, એ છે શીલ, ચારિત્ર. એક જણો એને મિત્રને મળવા ગયો, રાતના 10 વાગ્યા હતા, 12 નો ડોરબેલ વગાડ્યો, અંદરથી માને પેલા ખોલ્યું તો આવનાર હતો ને અવાક થઈ ગયો, આંખે તમર આવી ગયા. કારણ કે 12 નું પેલા એ ખોલ્યું, આખો દિગંબર એકે કપડું જ નહીં પહેરેલું, અને માથે ખાલી ટોપી પહેરેલી. એને કીધું, ભાઈ મારો ફ્રેન્ડ છો તું, એકલો રહે છે બરાબર છે, પણ આમ કપડાં નહીં પહેરવાય એ કંઈ સારી વાત ના કહેવાય. તો કે અંદર આવો ને બેસ્યો, બેઠો પણ ભાઈ મને પાણી પા પાણી પીવડાયું. પૂછ્યું કે તમે કપડાં કેમ નથી પહેરતા અને માથે એક ટોપી પહેરી? તો કે વાત એવી છે કે હું એકલો રહું છું, રાત્રે 9 પછી મને કોઈ લગભગ મળવા આવતું જ નથી, પછી હું કપડાં પહેરું કે ન પહેરું શું ફેર પડે? પણ પેલો કે તો ટોપી શું કામ પહેરી છે? તો કે કદાચ કોઈ તારી જેમ આવી જાય તો કાંઈક પહેર્યું હોય તો સારું. એટલે કાંઈક પહેર્યું હોય એટલે અહીં પહેરવાનું, જ્યાં પહેરવાનું છે ત્યાં પહેરે. ચારિત્ર એવો શણગાર છે કે જો એ ન હોય તો બીજા સત્કર્મોના સદગુણોના ગમે એટલા ટોપા પહેરે તો એને શોભા નહીં આપે, એને શાંતિ નહીં આપે, એને સુખ નહીં આપે. વિવેકાનંદજી અમેરિકામાં જે પ્રવચનો આપતા એમાં એક વખત ભારતીય સંસ્કૃતિના ગૌરવની તો અવશ્ય વાતો કરતા, પણ એમાં એક વખત એમણે ઉપનિષદની કથા કહેતા કહેતા નચિકેતાની વાત કરી કે નચિકેતા યમરાજનો મુકાબલો કરે છે, લાલચમાં નહીં આવતા, એની પાસેથી અધ્યાત્મ વિદ્યા શીખીને યુવાન પાછો ફર્યો. હું ઈચ્છું કે મને જો એવા 100 નચિકેતા મળે તો આખી દુનિયાને બદલી નાખું, વિશ્વને બદલી નાખું. સભા પૂરી થઈ એટલે મહિલા આવી, એમણે કીધું, બાબા તમારા નચિકેતા જેવા સંતાનોની ઈચ્છા છે, મારી પણ એવી ઈચ્છા છે, તમારી પણ ઈચ્છા પૂરી થાય, મારી પણ ઈચ્છા પૂરી થાય. તમે નચિકેતાને ટક્કર મારો એવા છો તો હું તમારા થકી એક પુત્રની ઈચ્છા રાખું છું, મને પુત્ર દાન કરો. વિવેકાનંદજીએ કીધું કે પુત્ર નચિકેતા જેવો જોઈતો હોય કે મારા જેવો જોઈતો હોય તો તમારે મારી સાથે સંસાર માંડવાની જરૂર નથી, માં તમે મને જ આજથી તમારો પુત્ર માની લો, એમ કહીને વિવેકાનંદ પગમાં પડ્યું. આ શીલ છે, આ ચારિત્ર છે. અને એમાં એક હૈયામાં વાક્ય લખી રાખવા જેવું એ છે કે દુનિયા જે જાણે છે એ કીર્તિ છે, આપણા વિશે દુનિયા જે જાણે છે એ કીર્તિ છે, ભગવાન મારા તમારા વિશે જાણે છે એ ચારિત્ર છે, એ કેરેક્ટર છે. તો શીલ શું છે? આમ તો બધા સદગુણોનો સરવાળો એટલે શીલ. સમજવા માટે એમ કહીએ કે જેનું આચાર પવિત્ર છે, જેનો વિચાર પવિત્ર છે, અને જેની દ્રષ્ટિ પવિત્ર અને મર્યાદામાં છે એ શીલવાન પુરુષ છે. રામાયણમાં તમે જુઓ, જ્યારે સીતાજીનું અપહરણ થઈ ગયું પછી એમણે ઘરેણાઓ ફેંક્યા અને એ ઘરેણાઓ સુગ્રીવ વગેરેના હાથમાં આવ્યા, રાખી મૂક્યા. રામ લક્ષ્મણ શોધતા શોધતા એમને ત્યાં આવ્યા અને પછી એમણે કહ્યું કે આવી રીતે કોઈ જતા હતા અને એમને આ ઘરેણાઓ ફેંક્યા છે, તમે જુઓ આ ઘરેણા એમના છે, સીતાજીના જાનકીના. એટલે પછી લક્ષ્મણને રામે આપ્યા, તું ભૈયા જો. એટલે લક્ષ્મણે આ ઘરેણા જોયા તો લક્ષ્મણે કહ્યું, નાહમ જાનામી કેયુરે, નાહમ જાનામી કુંડલે, નુપુરે ત્વભી જાનામી નિત્યપાદ હાભી વંદના. હે પ્રભુ, હું આ બાજુબંધ જાણતો નથી, આ કાનના કુંડળ જાણતો નથી, હૈયાના હાર જાણતો નથી, પણ ચરણના નુપુર જાનકીના છે, મા સીતાના છે એટલું જાણું છું, કારણ કે હું રોજ ખાલી ચરણ સામે દ્રષ્ટિ રાખતો અને પ્રણામ કરતો, એટલે આને ઓળખું છું. 14 વર્ષ સુધી સાથે રહેવું અને દિયર છે, ભાભી છે, છતાં જેના ચહેરા સામે નજર નથી કરતો એ મર્યાદાશીલ શીલવાન પુરુષ છે. પણ ભાઈ દુઃખની ખેદની વાત એ છે કે હમણાં પૂના રિસર્ચ સેન્ટરમાંથી જે સંશોધિત થઈને વાલ્મીકિ રામાયણ બહાર પડી તો એમાંથી આ શ્લોક અયોધ્યાકાંડ સર્ગ 4 શ્લોક 25 કાઢી નાખ્યો કે આ વાહિયાત વાત છે, આવું બને જ નહીં, ભેળું રહેવું 14 વર્ષ સુધી ભાભીનો ચહેરો ન જોયો હવે હમભંગ વાતો છે, શ્લોક કાઢી નાખ્યો. દુઃખની વાત એ છે કે આજનો સમાજ ત્યાં પહોંચ્યો છે કે આવી મર્યાદાને પાળી શકવા તો સમર્થ નથી, પણ મર્યાદાને સમજવા માટે પણ સમર્થ નથી રહ્યો. હા, મર્યાદા આવી હોઈ શકે એવું સ્વીકારવા સમજવા પણ તૈયાર નથી. કેટલી મર્યાદા શીલ ચારિત્ર સમાજમાંથી વ્યક્તિમાંથી જાય છે કે જ્યાં મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, મિસ ઇન્ડિયા અને એવી જે કોમ્પિટિશન થતી હોય અને સ્ત્રીઓ પોતે મર્યાદા મૂકવા માટે ઉતાવળી થતી હોય અને લોલુપ કરોડો આંખો એને વાસના ભરેલી રીતે જોતું હોય, આ ક્યાં શીલવાન સમાજ છે? જે ફિલ્મો જોતા હોય એમાં બેહુદા દ્રશ્યોને ટકટકી લગાવીને જોવે એ ગમે તેવો સજ્જન કહેવાતો હોય, હરિભક્ત કહેવાતો હોય, તો શીલવાન નથી. આવું જ્યારે દેખાય કે સંભળાય ત્યારે પેલો જોગીદાસ બહારવટીઓ યાદ આવે, ભાવનગર સ્ટેટનો એ જોગીદાસ ખુમાણ બહારવટું પતી ગયું ભાવનગર મહારાજા વજયસિંહ ઠાકુર હારે, પછી વજયસિંહ ઠાકુરે મિજલસ માટે જોગીદાસને પોતાના કચેરીમાં બેસાડ્યા બાજુમાં અને નૃત્યાંગનાઓને મહેફિલ માંડી અને નૃત્યાંગનાઓ અર્ધ દગ્ધ શરીરોથી મંડી નાચવા, ત્યારે જોગીદાસ ખુમાની આંખમાંથી દડ 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 આંસુઓ પડવા માંડ્યા. ત્યારે ભાવનગર મહારાજ ઝબકી ગયા કે જોગા રડે છે કેમ? તો કે મહારાજ આ નૃત્ય બંધ કરાવો. કેમ? તારા માનમાં છે? તો કે મહારાજ આવી રીતે હું કોઈની મા બેન દીકરીને નાચતી જોઈ ન શકું, જોઈ ન શકું. એક બહારવટિયામાં આ શીલ હતા, આજે કેટલા પુરુષોમાં શીલ છે? આજે ક્યાં છે? આજે કોણ કોને શીખવાડે છે? હા, અમારે બાળમંડળ અમદાવાદમાં ચાલે છે છોકરાઓને, તમે બનેલી વાત કહું. તે છોકરો એક મોડો આવ્યો, 5 જ વર્ષનો, ઠાવ ટપડો 5 વર્ષનો. તે સંચાલક હતો, એમણે પૂછ્યું, કેમ ભાઈ મોડો આવ્યો, ટાઈમની ખબર નથી? તો કે ખબર તો બધી છે ટાઈમની, પણ એવું છે ને મોડો ઉઠાયો. કેમ મોડું ઉઠાય? આ એ રાતે છે ને આવું મારા પપ્પા મમ્મી બધા પિક્ચર જોવા ગયા હતા. એમ પિક્ચર જોવા ગયા હતા? કયું પિક્ચર જોયું? એને કંઈક નામ આવ્યું, એ પિક્ચર સારું નહોતું. એટલે પેલા સંચાલક એમ કીધું, એ તો ખરાબ પિક્ચર છે, એમાં ક્યાં સારું આવે છે? તો કે એ તો એવા એવા સીન આવે ને ત્યારે માર મમ્મી માર માથે સાડી ઢાંકી દે. એમ તો તે જોયું નહીં? તો કે ના, એમ તો એમાંથી ઝાંખું ઝાંખું તો દેખાય. પોતાના સંતાનોમાં જો શીલ મૂકવું હોય, મર્યાદા મૂકવી હોય, પવિત્ર મૂકવું હોય, તો માતા પિતા કેટલા સૂરમાં હોવા જોઈએ, કેટલા શીલવાન હોવા જોઈએ. અરે પોતાની બેન દીકરીઓને તમે સંસ્કાર, શીલ, મર્યાદા શીખવો, વસ્ત્રો પહેરવામાં, ચાલવામાં, બોલવામાં. હા, આ દેશમાં સન્નારીઓ જ્યાં સુધી શીલવાન હશે ત્યાં સુધી મહાપુરુષો અવતાર લેતા જ રહેશે, અને જો શીલવાન નારીઓ બચશે તો અવતારો પણ મજબૂરન આ ભારતમાં આવતા રહે છે. માટે શીલવાન નારીઓની બહુ જરૂર છે. મર્યાદા ચૂકે નહીં એ શિક્ષણ માતા પિતાએ ઘરમાં અવશ્યપણે આપવું પડે, બેસીને શીલવાન થઈને આપવું પડે. હા, શીલ મર્યાદા, એક એક વાતમાં શીલ હો, એક એક વાતમાં મર્યાદા હો, એક એક વાતમાં પાવિત્ર્ય હો. એક શેઠનું અવસાન થયું, મિલકત લખલૂટ હતી, તો વસિયત નામું મુનિમજી એના 3 દીકરાને ભેળા કરીને વંચાયું કે જો તમારા પિતાએ લખ્યું છે કે આ મિલકતના વારસદાર હકદાર એ બને કે જે તમારા પિતાનો આ અત્યારે ફોટો પધરાયો છે, એને 3-3 જોડા મારે, એને ભાગ મળે. અને પેલા દીકરાને કીધું, એને કીધું મારે મિલકત જોતી નથી, હું મારા બાપને બૂટ ન મારી શકું, મારે જોતું હું ભીખ માગીને ખાઈશ. બીજાને બોલાવ્યું, વિલ વચાવ્યું, કે ના હું આને જોડે ન મારું, મારા બાપ એ મારો બાપ છે, ભગવાન છે મારો, મિલકત માટે હું મારા બાપને બૂટ ન મારું. ત્રીજાને બોલાવ્યો કે ભાઈ તું આવી રીતે જો પાલે તો તને આ બધું મળે, તો કે હું ભીખ માગીને ખાઉં પણ મારા બાપને બૂટ ન મારું. આ મારી કુળની મર્યાદા નથી, ખાનદાની નથી આવી. મુનિમજે 3 ભેળા કર્યું, પછી સાચું વિલ બતાવ્યું, તમારા પપ્પાએ આ વિલ કર્યું છે કે મારા દીકરાઓમાં જો શીલ અને મર્યાદા હોય તો તમામ સંપત્તિ એમને આપી દેજો, અને મારા આત્માને શાંતિ થશે કે શીલવાન દીકરાઓ છે, મર્યાદાશીલ છે. સજ્જનો જાણજો, જે કુટુંબમાં, જે સંસ્થામાં, જે સમાજમાં અરસપરસ જ્યારે મર્યાદા ચૂકાય છે, પવિત્ર ચૂકાય છે, શીલ ચૂકાય છે, આજે નહીં તો કાલે, 5 નહીં તો 15 વર્ષે એ સંસ્થા, એ સમાજ, એ કુટુંબ, એ રાષ્ટ્ર એનો નાશ થાય છે. નાશ જોવો હોય તો મર્યાદા મૂકો, નહીતર મર્યાદાનું પાલન કરો. જીવન સંગીતનો પછીનો સ્વર છે 5મો, નીતિમત્તા. નીતિમત્તા હોય તો જીવનમાં સંગીત મીઠાશ પેદા થશે. આ તમને શિયાળો હોય ને, પછી તમે કોઈનો ધાબળો લઈ આવો ને, આંચકીને લૂંટીને ચોરીને લઈ આવો, અને પછી રાતે ઓઢી જાઓ કંબલ બ્લેન્કેટ, તો ટાઈડ તો વહી જાય પણ ભય ન જાય. આડવી જાય પણ ભય ન જાય, કારણ કે ચોરીને લેવા છો ને, બહાર તો નીકળાય જ નહીં. એટલે એવી રીતે લૂંટેલી સંપત્તિ કદાચ આપણને સગવડ આપે પણ સુખ અને શાંતિ ન આપે, ક્યારેય ન આપે. મહારાષ્ટ્રમાં હમણાં જ જ્ઞાન સાહેબ વિદુરજીને સમજાવતા હતા ને, અશાંતિ હતી, ઊંઘ નહોતી આવતી, અકળામણ થતી હતી. વિદુરજીને બોલાવ્યો, વિદુરજી આવી કીધું કે મોટાભાઈ તમને તકલીફ શું છે? તો મને ઊંઘ નથી આવતી, એમ અકળામણ થાય છે, બહુ બેચેની થાય છે, હયું પીસાય છે, આવું બધું થાય છે. તો કે શું આમાં કારણો એવા છે? તમે રોગી છો, રોગીઓને ઊંઘ ન આવે, દમલેલ ઊંઘ આવે? તો ના, હું તો ચીભડા જેવો અંદરવો છું, રોગી નથી. અચ્છા, તમે ભોગી છો, વાસનામાં મન લાગ્યું છે, વિષયમાં મન લાગ્યું છે? તો કે હું ભોગી નથી. તો તમે યોગી છો, તમને અલખની આરાધનામાં નિદ્રા ઉડી ગઈ એવું છે? તો કે ના, એવું નથી. તો તમે કોઈનું અણહકનું અનિતિનું ઝૂંટવી લીધું છે? ધૂતરાશે ચૂપ થઈ ગયા, કારણ કે ભાઈઓનું જ લઈ લીધું હતું. અણહકનું જ્યાં લીધેલું હશે, પચાવ્યું હશે, ત્યાં માણસને સુખ શાંતિ નહીં મળે. કોઈ એટલે જ ગાંધીજી હંમેશા સાધન શુદ્ધિની વાત કરતા. તમે જુઓ, તમને મેલેરિયા થયો છે, ડોક્ટરને બોલાવો, મેલેરિયાનો લારિયાગોનું ઇન્જેક્શન ભરે, સિરિંજ બરાબર છે, પણ એક નીડલ છે એ કોઈ એઇડ્સના દર્દીને લગાડેલી છે, ટાઇફોઇડ થયો છે, ટાઇફિયાના જંતુ છે એને લગાડેલી છે, કોઈને કમળો થયો છે બીહેટેટાઇટ અને એને સોય લગાડેલી છે. જો એ લગાડે આપણને મેલેરિયા હોય પણ એ નીડલ ખરાબ છે, સાધન અશુદ્ધ છે, તો આપણને દર્દ લાગી જાય, જીવલેણ લાગી જાય. એટલે સાધન શુદ્ધ જોઈએ, નીતિમત્તાથી કમાણી જોઈએ. એટલે રવિશંકર મહારાજ કહેતા કે તમે ઘી સૂંઘીને લ્યો છો, દૂધ સૂંઘીને લ્યો છો, ખાવાનું સૂંઘીને લ્યો છો, એમ રૂપિયો સૂંઘીને લ્યો, એ શુદ્ધ કરેલો હોય, શુદ્ધ હોય, નીતિનો હોય. હા, તમને એક બનેલી વાત કહું. આ આપણે ભૂકંપ થયો ને કચ્છ ભુજ સૌરાષ્ટ્રમાં બધે, પછી રાજકોટ ગુરુકુળ તરફથી કેટલી જગ્યાએ સ્કૂલો બંધાઈ, તો એક જગ્યાએ સ્કૂલનું લોકાર્પણ હતું અને એને સભામંડપની આ બધી વ્યવસ્થા બધી કરવામાં જે કોઈ સેવકો હોય રોકાયેલા હોય, એમાંથી બે સેવકો આ બધું વ્યવસ્થા કરતા રહ્યા, મોડું થઈ ગયું. પછી હવે ચાયની ટેવ અને ચાય મળી નહીં, એટલે કે કોઈ કારું સારું ગામમાં ઘર મળી જાય તો એક બે કપ ચા પી આવી એટલે આપણે એક વાગી જાય. સારું ઘર જોઈને એક ફળિયું જોયું, તેમાં બે બહેનો એક ખાટલા ઉપર બેઠેલી હતી ફળિયામાં, એટલે ત્યાં જઈને કીધું કે નમો નમો, ચા પીવી છે, આ ગુરુકુળનો પ્રસંગ છે, સ્કૂલ સોંપવા આવ્યા છીએ, બંધાવી દીધી છે ગુરુકુળે, પ્રસંગ છે, સભા ચાલે છે, બે કપ ચા પીવી છે. પેલા બહેનો કે ગુરુકુળે આવડી મોટી વ્યવસ્થા કરી, સ્કૂલ બાંધી દીધી, બે કપ ચાની વ્યવસ્થા તમારા તો નથી કરી શકતા. અરે પણ બેન, આ તો તમારા માટે, ગામ માટે કર્યું છે, તમે તમારા મહેમાન કે અમારા મહેમાન શીના, અમારા મહેમાન તમે શીના કહેવાઓ, ગામના મહેમાન હો તો ગામમાં જાઓ, તો કે ગામ તો છે, તો કે અમારા ઘેરે નહીં. એ હાલતા થયા ત્યાં ફળ ઓસરીમાં વૃદ્ધ માજી બેઠા હતા, એને આ કલબલા ઠાંભ્યો ને એટલે લાકડી ને ટેકે ત્યાંથી ઉતાળા ઉતર્યા, આ પાછા વળતા હતા. એમણે કીધે ભાઈઓ પાછા આવો, અહીંયા આવો, અહીંયા આવો, શું છે? તો કાંઈ નહીં માજી, અમે જાય, તો કે ના તમે વાત કરો, તો કે આવું છે ને અમારે ચા પીવી છે. એમ બેહો બેહો, એ વહુઓ જાઉજી ચા મૂકો, એને રસોડામાં મોકલ્યા. વાત જોજો મુદ્દા નહીં, આ સાચી છે, એક કાને સાંભળી બીજા કાને કાઢવા જેવી નથી, ગ્રહસ્થ હોય કે સાધુ હોય. એટલે પેલા એ માજીએ કીધો ઢોલીએ બેસો, માજી નીચે બેઠા અને કીધું કે ભાઈ આ બે મારા દીકરાની વહુ છે, મારા બે દીકરા છે, બહુ જમીન જાયદાદ છે, ભાઈ છે કે અમારે કોઈ ખોટ નથી, ભૂકંપ થયો તો અમારું કાંઈ મૂવો કાંઈ બહુ બગાડી ગયો નથી, અમારું બધું સારું જ છે. પણ ભાઈ હા સાચું કહું, માજીની આંખમાં આંસુ આવી ગયા, અમારા ઘરમાં મારો ધણી બેઠો હતો ને ત્યાં સુધી આવું નહોતું, એટલું નહીં એટલે અમારા ઘરમાં ભાઈ અણહકની એક પાઈ ન આવે, એ મારો ધણી લાકડી લાકડે માથા ફોડી નાખે ખોટું આવે તો, પણ એ મારા ધણી વી આવી ગયા. આ દીકરાઓએ આ ભૂકંપમાં ખોટા કાગળિયા કરી અને એવા મૂવા પૈસા લઈ આવ્યા, એ પૈસા આવ્યા પછી ભાઈ અમારા ઘરમાં શાંતિ વહી ગઈ. આ કોઈ હામું ન બોલતા એ આજે બૈરાને કીધું થતું નથી, છોકરાને વતાવ્યા થતા નથી, કલહ કોઈ દી મટતો નથી અને માંદગીનો ખાટલો ટળતો નથી. મેં તો જીવતા જીવ સ્વર્ગ પણ જોયું અને હવે નરક જોઈને પણ જાઉં છું. ભાઈ મારો તો એટલો સંદેશ છે કે કોઈ અણહકનું ખાશો નહીં, અનિતનું કોઈ લેશો નહીં, જો લેશો તો તમારો જીવનનો બાગ ઉગડી જશે. અને સાવ સાચી વાત છે, એક જણાને તરસ લાગી, કાંઈ ન મળ્યું તો શેરડી રસની પીવાની ઈચ્છા થઈ, મારો આમ માણસ સારો હોય છે, મેં થોડી ગાડી ફાસમાં ઉપાડી છું, કાંઈ ઘડિયાળ ભાગતી જાય છે, કરવું શું, મારે સંગીત પૂરું કરવું છે. તો એટલે સિચોડા પાસે જઈને એમને કીધું કે ભાઈ મારે રસ પીવો છે, શું ભાવ ચાલે? તો કે 5 રૂપિયા, હું તને 10 રૂપિયા આપું, પણ હું કહું એમ કાઢી દે, એટલે આ બધું ધોવું પડે, હું ચોખ્ખું પીનારો, સાફ કરેલું, એઠું નહીં, 7-10 રૂપિયા આપજો, તમે કયો એમ ધોઈ નાખો, હાલો સિચોડો ધોઈ નાખો, પણ સાહેબ ચોખ્ખો જ જઈ. તો કે ના ધોઈ નાખ, હાલો આ ગરણી ધોઈ નાખ, ગરણું ધોઈ નાખ, તપેલી ધોઈ નાખ, આ ગ્લાસ ધોઈ, સાહેબ ગ્લાસ તો ડિસ્પોઝેબલ છે, આ પીન ફેંકી દેવાનો હોય, આને ધોવાનો ન હોય. તો કે ના એને પાણી હોહરવા કાઢવા પડે, હું શુદ્ધ માણસ છું. સારું પાણી હોહરવા કાઢ્યા, મૂક્યું, હવે આ છે ને આ શેરડી લઈ, ફળિયાનો ભાગ લઈ, મીઠો મત જેવો પી લી, મને ગ્લાસ ભરી દે. એ ગ્લાસ ભરીને મોઢે માંડ્યો ને ગંઠ ભાવી નહીં, કે આમ કે બેસવાદું જેવું લાગે છે. તો કે સાહેબ ખોટું ન લાગે કહી દઉં, તમે બધું ધોવડાવ્યું પણ ધોવા જેવું ન ધોવડાવ્યું. તો કે એટલે આ શેરડી ન ધોવડાવી. તો કે શેરડીમાં શું ધોવાનું હોય? તો કે સાહેબ એમાં એવું છે ને, આ ઊભી પડી હોય ને કૂતરા નીકળે ને લાગ મૂકતા નથી, કૂતરા મોકો છોડે નહીં સાહેબ, અને પાછું તમે થળિયાનું લેવડાવ્યું. આ પહોંચે ને એવો ઉપલો ભાગ લીધો હોત ને તો મીઠું હોત. આ બધાને મારા વાલીડાઓને બધા અનિતિનું લઈ લઈને થળિયાના રહ પીવા છે. પછી ગઈ ધાવેક ની જીવનમાં પછી ક્યાંથી સુખ આવે? ગમે એટલું પછી તમે મંદિરે જઈને આખા માઘ સ્નાન કરી આવો, તળાવમાં પાણી પડી પડીને ઉભા ઉભા નમો છે ભાગવત કર્યા કરો, એ ગંધ ન જાય. થળિયું ખરાબ છે ભાઈ. ધન છે એ જીવન નિર્વાહનું મૂળ છે, એનાથી બધી જીવન નિર્વાહની સામગ્રી આવે છે. એટલે આખા એ જીવનને ગંધારું કરી જ મૂકે. એટલે નીતિની કમાઈ, હા, એક રૂપક કથા છે, સાચી સિદ્ધાંત છે. તથ્ય ભલે જે હોય સત્ય અનુપમ છે. એક ખેડૂત પોતાની વાડીની શેરડી લઈને ઠાકોરજીને મંદિરે આવ્યો. ઠાકોરજીને આગળ મૂકી, હે ઠાકર મારું સ્વીકાર કરજો. ઠાકોરજી કોઈ દી બોલે નહીં, આજ બોલ્યા, એ શેરડી પાછી લીધા વયો જ જા કાફર. અરે મહારાજ, આ ઘરની વાડીની શેરડી મેં આથી પાણી વાળ્યું છે, ખાતર નાખ્યું છે, દેશી ફર્ટિલાઇઝર કાંઈ નહીં, મીઠી મધ જેવી છે, ખાવ ખાવ મીઠી છે, ઠાકોરજી ઝેર જેવી છે, લઈ જાય. પણ એવું તમને શું થયું? શું થયું હાચું કહું? આ તે છે ને ગાયોના અવેડા ભરવા માટે જે પાઇપલાઇન નાખી છે ને એમાં કાણા પાડી પાડીને પાણી ચૂહીને ત્યાં મોટી કરી શેરડી. આ શેરડી ઝેર જેવી છે. આ પાણી તે અવેડા ન ભરવા દીધા ને તે બિચારી માંદલી 10 ગાયો ભૂખી તરસી મરી ગઈ. ગો હત્યારો છો નિકાલ. વિચાર કરજો, કોઈ લાંચ લઈને અનિતિ લઈને કોઈ પણ સમાજમાં કામ કરે છે એની પાછળ કેટલા ચિત્કાર પડ્યા હોય છે, તમે સૂક્ષ્મ નિરીક્ષણ કરજો. ગરીબની પાસે તમે રૂપિયા માંગી નોકરી કે એડમિશન કે કાંઈ પણ આપો, એ પૈસા આપે તોય ખોડા વેચ્યા હોય છે, મકાન વેચ્યા હોય, જમીન વેચી હોય, ઘરેણા વેચ્યા હોય, ત્યારે તમને કંઈક આપે છે, એના તમે લાંચ પેટે લ્યો છો. ચિત્કાર કેટલા વિધવાઓના બાળકોના એની પાછળ પડ્યા હોય છે. ભલે સમૃદ્ધિવાળા છે, પૈસા આપતા છે, તો એને કેટલાનું ચૂસીને લાવ્યો છે, ચિત્કાર કેટલા હોય છે. પૈસા ન આપે, નોકરી વગર રહી જાય, બેહાલ વિધવા આંસુ પાડે અને ભૂખ્યા તરસ્યા મરી જાય, એના ચિત્કાર કેટલા હોય છે. અરે શ્રીજી મહારાજને સાધુએ આવીને દેગડી મૂકી ત્રાંબા કુંડી, લ્યો મહારાજ આ ક્યાંથી? એ ગરીબભક્ત ધર્માદો ન આપી શક્યો ને, એટલે કે આ તમે આ ધર્માદો પેટે દેગડી લઈ જાઓ, ત્રાંબા કુંડી, ગરમ પાણી કરી નાવાનું વાસણ. મહારાજ કે આ આ છે ને અત્યારે ત્યાં પાછી મૂક્યા, એ હરિભગતને દઈ દો. આ નાવાનું હું આમાં નાવ ને તો મને દાજ ઉપડે, દજાડે, મને શાંતિ ના આપે. આ પરબ્રહ્મ પરમાત્મા બોલે છે કે આવી રીતનું ન લેવાય. એમ હરિભક્તો પાસે પણ માગી માગી ગાડીઓ લઈને આવેલ, બધાની પાસે સગવડતા જોઈએ એવું થોડું છે? સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, લૂંટ લિયાશો રગત બરાબર, એસી ગોરખ બાની, પરાણ્યા પરાણ્યા લેવે. હવે બિચારા પછી કે તારે 10 લાખ તો દેવા જ પડે. અરે પણ બાપજી એટલા ન થાય, 1.25 લાખ લખો. અરે તને ભગવાન દઈ રહે છે, તે ટુંડા તને ન દઈ રહ્યા, એને દઈ રહ્યા, તને ન દઈ રહ્યા, એને સલાહ દેવા જાય. કોચવીને લઈ લે એ અનિતિનો અણહકનો પૈસો સાધુને ન પચે. હા, અને ભાઈ કોઈની બદબોઈ કરીને, કોઈના રાગદ્વેષ ફેલાવીને, કોઈને હીણું કરીને, કોઈના વિરુદ્ધ વાત ફેલાવીને, કોઈ હરિભક્તોને વાળીને પૈસો પડાવી લેવો અનિતિનો પૈસો છે. એનાથી સંસ્થા ઊભી થઈ જાય ને તો એ સંસ્થામાં શાંતિ ના આવે, માણસ અશાંત થઈ જાય, ઈશ્વરના દરબારમાં ગુનેગાર થઈ જાય. નીતિનો પૈસો આવવો જોઈએ. શ્રદ્ધા એનું નામ છે કે જે મારો પરમેશ્વર બેઠો છે આપશે. અને સાચી શ્રદ્ધા હોય ને માળા કરે તો વરસાદ વરસે ભાઈ, વરસાદ વરસે, રૂપિયાનો વરસાદ વરસે. પણ તમે કોઈના ખિસ્સામાં હાથ શું કામ નાખો છો? અને અનિતિ શું કામ કરો છો? અણહક શું કામ કરો છો? કોઈના વિશે મિથ્યા કલંક આપીને કોઈના પૈસા લેવાની ખેવના શું કામ કરો છો? તમે કયા મુલકના હરિભક્ત ગણાવો કે કયા મુલકના તમે સાધુ ગણાવો? જરાક હાથ મૂકીને પૂછે. ભાઈ બીજી વાત તમને કહી દઉં, સમાજમાં ખોટા પરચાઓ અનુયાયો પાસે ગવડાવી અને મહાપુરુષપણાના પદ અને કીર્તિ ભોગવે એ અનૈતિક છે, અપ્રામાણિક છે. લોકોને ખોટી રીતે પરચાઓ ગવડાવીને હાંસલ કરેલી કીર્તિ ઠાકોરજીના દરબારમાં ચાલતી નથી અને દુર્ગતિ થાય છે. માટે નૈતિકતા હોવી જોઈએ હરવાતમાં. નીતિમત્તાનો સુર હશે તો મારા તમારા જીવનમાં ક્યારે બસુર વાદ્ય નહીં વાગે, પરમાત્માને ભક્તિની વીણા અદ્યતલ વાગતી જ રહેશે. એના પછીનો સ્વર છે એ નિખાલસતા છે. આ છઠ્ઠો સ્વર છે, હવે એક જ બાકી રહ્યો છે, હમણાં પૂરું કરીશ. નિખાલસતા. આપણે બધા કહે છે સંપ ત્યાં જમ ને સાયકલ ત્યાં પંપ. સંપ ત્યાં જમ્પ કહે છે, બસ એકતા હોય તો બસ આપણે યુનિટી સ્ટ્રોંગ કહેવાય, એમાં એકતા છે તો બળ છે, એમાં જય છે, એમાં વિજય છે, એમાં શાંતિ છે. હા, એ એકતા રહે છે ક્યારે? નિખાલસતા હોય ત્યારે. આ માળા છે ને એનું પ્રતીક છે સાહેબ, આ એક એક મણકો છે નિખાલસ છે, ત્યારે માળા થઈ છે. આ એકતા છે, હાથમાં માળાને બધાય છે, પણ આમાંથી આપણે લેતા કંઈ નથી. આ એક એક મણકો નિખાલસ છે, અને આમ તમે કાઢીને જુઓ આરપાર દેખાય, આરપાર દેખાય એ જ માળા થઈ શકે. પડદા રાખે માળામાં છેકાઈ જાય. આ માળા નિખાલસતાનું પ્રતીક છે, ત્યારે એકતા થાય છે, ત્યારે એક રહી શકે છે. આર પાર છે, એની માથે મેરું છે, આ મેરું છે વડીલ છે ઘરનો, એનામાં પણ નિખાલસપણું હવાયું જોઈએ, કારણ કે લાંબો હોય, પાછું એની માથે ભૂમકું હોય, પાછું એનું નિખાલસપણું બધામાં પરોવાયેલું હોય સૂત્ર રૂપે, ત્યારે માળા થાય છે સાહેબ. અને એવી નિખાલસતા હોય ત્યારે આ એકેય પારો મેરુંને ન ઉલ્લંઘે એની ખાતરી પરમાત્મા આપે. નિખાલસતા જોઈએ, આ માળા એ નિખાલસતાનું પ્રતીક છે. એકતા ત્યારે ટકે છે સાહેબ, અને એકતા નિખાલસતા જ્યારે ખંડિત થાય ત્યારે એકતા ખંડિત થઈ જાય છે. તમે ઘરે જાઓ સાહેબ, તમે બધા શેઠિયા બેઠા છો, તમારા ઘરના તમને જાઓ, તમને કહે 10,000 રૂપિયા આપો ને, આપણે આ વસ્તુ લેવી છે, આપણે આ વસ્તુ લેવી છે, એટલે તમે કહો વાપર, ત્યારે તમે નહીં વાપરો તો કોણ પાડોશમાં વાપરશે? વાપરો. પણ તમને પછી ખબર પડે કે મેં આને 10-20 હજાર આપ્યા, એ વસ્તુ ન લીધી પણ એના ભાઈને આપ્યા છે, તો તમને શું થાય? બોલો સાહેબ. એટલે તમને પર્ટિક્યુલર નથી પૂછતો, પણ તરત એમને એમ થાય કે આપણે પૈસાની તાણ નથી, ખોટું શું કામ બોલી? એના ભાઈને દેવા તો હું ક્યાં ના પાડતો હતો? હું સામેથી બોલે 10 ને બદલે 50 આપત, મને વાત થઈ નિખાલસ થઈને કેમ ન કરી? દિલ તૂટી ગયા સાહેબ. પૈસો તો ખરેખર કૂતરા નથી ઊંઘતા, એને માણસ મૂકતો નથી, પણ નિખાલસ તોડી નાખી, કુટુંબ તૂટી ગયું, બે માણસમાં હવે શંકા કુશંકા કરી ગઈ, હવે એને કોઈ ન માને, હવે રમત શરૂ થઈ ગઈ. રામાયણ ખોલો સાહેબ, રામાયણ, રામાયણમાં શું છે? રાજ્યાભિષેક રામનો કરવો હતો, રામ વનવાસ થઈ ગયો, એટલે આપણે શું કઈ 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 બાજી બગાડી નાખી, એટલે કઈ કઈ નથી બગાડી. વાલ્મીકી રામાયણ ખોલો, અહીં લઈ આવો હું તમને બતાવું. મૂળ રામાયણમાં શું છે? વાલ્મીકી લખે છે શું કે દશરથ મહારાજે કઈ કઈ સાથે કપટ કર્યું, નિખાલસ નથી શક્યા. રામ રાજ્યાભિષેક કરવો તો તેનો કોઈ ના નહોતી, પણ દશરથ મહારાજે કપટ રાખ્યું, કઈ કઈને અંધારામાં રાખ્યા, ખુલ દિલી વાત ન કરી. જહા પ્રીત તહા નહીં પરદો, અને જહા પરદો તહા નહીં પ્રીત. પ્રીત અને પરદો દોનું રખે વો તો દુશ્મન કી રીત. મહારાજે ન કીધું. ઋષિઓ જાણે છે, બ્રાહ્મણો જાણે છે, પુરોહિતો જાણે છે, રાજમાતાઓ જાણે છે, બધા જાણે છે, કઈ કઈને અંધારામાં રાખ્યા, ખબર ન પડવા દીધી કે રામનો રાજ્યાભિષેક કરવો છે. રામ કૌશલ્યને મળવા જાય છે ત્યાં સુમિત્ર હાજર છે, લક્ષ્મણ સાથે છે, રામ રાજ્યાભિષેકની ચર્ચા થાય છે, આશીર્વાદ આપે છે, વાલ્મીકી રામાયણ લખાય છે. હા, એમાં જ લખ્યું, રામ દશરથને મળવા બોલાવે છે, દશરથ મહારાજ રામને. હવે જોજો ત્યાં રામને કહે છે, બેટા આવતીકાલે તારો રાજ્યાભિષેક થશે, અને યોગ્ય સમય છે. રામે કહ્યું યોગ્ય એટલે? અત્યારે ભરત મોસાળ છે, મેં જેને મોકલ્યો છે એ બહાર છે, ભરત શત્રુઘ્ન, ત્યાં તારો રાજ્યાભિષેક થઈ જાય, યોગ્ય સમય છે. રામે કહ્યું, પિતાજી આ સમય અયોગ્ય છે, આવું કરવું તમને ઠીક લાગે છે? એકવાર તો આપણે કાંઈ પણ ખોટું વિચારીએ કે કરીએ ત્યારે આપણો અંદરનો રામ તો કીએ જ તું આ ખોટું કરે છે, કીએ જ. પણ દશરથ મહારાજે એને સ્વીકાર્યું નહીં, એને કીધું બેટા તને ન ખબર પડે, હવે જોજો સાહેબ. સજ્જનો, દશરથજી એમ કહ્યું કે ભરત સાધુ છે, સંત વૃત્તિનો માણસ છે. ઓહો હો હો, દશરથજી બોલે છે સંત વૃત્તિનો માણસ છે, સાધુ પુરુષ છે, નક્ષિક. પણ ભાઈ રામ, બેટા ક્યારે એમાં રાગ પ્રવેશી જાય ને એ કહેવાય નહીં, માટે કાલ તારો રાજ્યાભિષેક કરવો છે. ભરત જેવા સંતને એક બાજુ સંતનું ટાઇટલ આપ્યા પછી એના પ્રત્યે આવો દુર્ભાવ કર્યો, એટલે રામ ચૂપ થઈ ગયા. જેને પોતાને હાથે જ અમંગલ કરવું હોય તો એને રામ પણ પછી ન બચાવે. રામ મૌન થયા. ઘટના તમે જાણો છો, કઈ કઈને મંથરાએ જાણ કરી. મહારાણી, ઓ ઓ મહારાણી, હા, નિરાતવા બેઠા છો, પેટનું પાણી નથી હલતું, તમારું અહિત થવા બેઠો, સત્યાના જવા બેઠો, અને તમને નિરાત. અરે મંથરી બાવરી છે શું? સાંભળી લો મહારાણી, સાંભળી લો, આવતીકાલે રામ રાજ્યાભિષેક થાય છે, રામ રાજા બને છે. અરે મંથરી, તારા મુખમાં પતાશું, આલે સોનાના નવશેરા હાર લે, મારો રામ રાજા બને, હું રાજી રાજી. મારી દ્રશ્ય વાલ્મીકી લખે છે, તુલસીદાસજી પણ લખે છે, મારી દ્રષ્ટિમાં રામ અને ભરતમાં કોઈ ભેદ નથી, તે તો શુભ સમાચાર આપ્યા. હું કેટલાય વખત ઈચ્છું છું કે મારો રામ રાજા બને, અને રાજા બનતો હોય તો મંથરી આજ તને વચન આપું છું, માગી લે માગતે વરદાન આપું. અરે મહારાણી વરદાનને ખાડમાં નાખો, મારે વરદાન નથી જોઈતું. અરે મંથરી મંથરી, રામ મને તો ભરત કરતા વાલો છે, ભરત મારી સેવા નથી કરતો એટલી રામ મારી સેવા કરે છે. સજ્જનો સંભારો, કૈકેયીનો ભાવ કેટલો છે. દશરથજીએ ખોટી પોતાની પૂર્વગ્રહથી કુશંકાઓ ભરી. એક પક્ષ તરફ ઢળી જઈએ છીએ, એક વ્યક્તિ તરફ ઢળી જઈએ છીએ, ત્યારે સામા પક્ષને આપણે ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ, એને અન્યાય કરીએ છીએ. ભરતજીને ન ઓળખી શક્યા, કૈકેયીને દશરથ મહારાજ ન ઓળખી શક્યા. અને પછી તમે જાણો છો, કૈકેયીએ કહ્યું, મંથરાએ કહ્યું, મહારાણી રામ રાજા બને છો બને, તમને ખબર ક્યારે પડી? મેં કીધું ત્યારે ને, એ તો દશરથ મહારાજા આવે ત્યારે ખબર પડે તો સાંભળી લો. 14 દિવસથી નગરમાં બધાને ખબર છે, રાજમાતાઓને ખબર છે, તમને અંધારામાં રાખ્યા છે. એમ ઓ જોજો ભાઈ, નાટકમાં જીવન હોય તો નાટકમાં રસ આવે, નાટકમાં જીવંતતા હોય તો રસ આવે, પણ જીવનમાં નાટક હોય તો જીવનનો રસ સુકાઈ જાય. મહારાજા મારી સાથે નાટક કરે છે, અને એટલા જ માટે કૈકેયી મહારાણીએ 14 દિવસ સુધી અંધારામાં રાખ્યા હોવાથી જ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. એક પરિણામ નિખાલસતા ન રાખી, જો રાખી હોત તો દશરથને કમોતે ન મરવું પડત, સુખરૂપ જીવા હોત, ચારે ભાઈઓના હાથે પાણી પીન ગયા હોત, રામને રાજા તરીકે જોઈને આંખો ઠરી હોત, પણ એક કપટ કરીને, દાવ રમીને, પ્રપંચ કરીને, છલ કરીને, નિખાલસતા ચૂકીને દશરથ મહારાજે પોતાના હાથે પૂરેલી અયોધ્યાની રંગોળીઓને ભૂસી નાખી. આ નિખાલસ ન રહેવાનું પરિણામ. ભાઈ, કુટુંબમાં એકબીજા જ્યારે નિખાલસ નથી રહેતા ત્યારે કુટુંબમાં મહાભારત સર્જાય છે. નિખાલસતા માણસ પહેલા રાખે, બધા પ્રશ્નો ઉકલી જાય. શા માટે માણસ નિખાલસ ચૂકે છે? એક, પૂર્વગ્રહથી. કોઈ વ્યક્તિ પાસે પૂર્વગ્રહ હોય નિખાલસ ન થઈ શકે. રાગદ્વેષ હોય, ઈર્ષા હોય, અથવા કંઈક મેળવી લેવાની જ્યારે અપેક્ષા હોય, માણસ નિખાલસ નહીં થાય. અને છેલ્લી વાત, એને પોતાના ઈષ્ટ દેવમાં પૂરતી શ્રદ્ધા ન હોય ત્યારે માણસ નિખાલસ ન થાય, કપટ રમે, દાવ પેચ રમે, છલ કરે. રામાયણ પ્રસિદ્ધ છે, એમાં ઘટના છે. સુગ્રીવને મહારાજ રામે કહ્યું, જાઓ વાલીની સાથે ટક્કર લ્યો, હું વાલીને મારી નાખીશ. સુગ્રીવ લડવા ગયો વાલી સાથે. રામાયણ બોલે છે, સુગ્રીવ છલબલ કરી, રામે આશીષ આપ્યા પછી સુગ્રીવને પૂરતી પર્યાપ્ત શ્રદ્ધા નથી તો વાલીની સામે સુગ્રીવ છલ કરે છે. રામે માર્યો નહીં, ભાંગી નાખ્યા હાઇટક્યા વાલીએ, ખોખરો થઈને આવ્યો. હજી દેખો, રામે ઝાડે છુપાઈને આપણને જીવને બોધ આપે છે. ભાઈ, છલ કરીને વાલીને માર્યો, હને સામે આવી ન માર્યો, છલથી માર્યો. વાલીએ પૂછ્યું, મન શું કામ માર્યો? જવાબ ના આપી શક્યા રામ. સ્વીકારવું પડ્યું, ભાઈ આ જન્મમાં મેં તને માર્યો, કૃષ્ણ અવતારમાં તું મને મારજે, હિસાબ ચૂકતે થશે. એ વાલી જરા નામનો પારધી થયો અને કૃષ્ણને એક મૃગ, શ્યામ મૃગ જાણીને સાના નાના કરતું તીર છોડ્યું પ્રાચીના પીપળે અને કૃષ્ણ ભગવાને દેહોત્સર્ગ કર્યો. મને તમને શું બતાવે છે ભાઈ? છલથી લાભ અવશ્ય થાય, શ્રેય ન થાય, રામ રાજી ન થાય, લાભ કે કોણ ન થાય? અવશ્ય થાય. ખોટું બોલો તો કરોડો રૂપિયા મળે, ખોટું બોલો તો ગાદી મળે, ખોટું બોલો તો કીર્તિ મળે, પણ શ્રેય ન થાય, ન થાય. દુનિયા ગોળ છે, બુમરેંગ સાબિત થાય. તમે કોઈને પ્રત્યે જે ભાવ ફેંકો એ જ ભાવ તમારા તરફ આવે. તમે કોઈ ગાયનો નિરણ નાખી હોય તો દુનિયા કે શાસ્ત્ર એવું નથી કહેતી કે એ ગાય તમારે આંગણે આવીને ઊભી રહે કે મને દોઈ લ્યો. પરમાત્મા બીજી દ્રષ્ટિ આપે. કોઈ ગાયનો ટાટિયો ભાંગી નાખો તો એ ગાય તમારો ટાટિયો ભાંગવા ન આવે, કુદરત બીજી જગ્યાએથી તમારો ટાંટીઓ ભાંગે. એમ છલ કરીને લાભ ન થાય એવું નથી, શ્રેય ન થાય, શાંતિ ન થાય. એટલે બહુ સરસ જો જીવમાં રહી જતો હોય તો એક જ શેર છે, કવિએ સુંદર લખ્યો છે અને આ વ્યાસપીઠ છે, એનાથી બોલું છું, હૈયામાં અંકાઈ જાય તો પકડી લેજો. ફાંસલે સદીઓ કે, અંતર પડી ગયા હોય ને સદીઓના, વર્ષોના, સેન્ચુરીના, ફાંસલે સદીઓ કે, એક લમ્હે મેં તય હો સકતા, એક ક્ષણમાં, ફાંસલે સદીઓ કે, એક લમ્હે મેં તય હોતા, દિલ મિલા લેતે અગર હાથ મિલાને વાલે. હાથ મિલાવે છે એ લોકો જો દિલ મિલાવી લે, એક ક્ષણમાં બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. પણ માણસ નિખાલસ નથી થતો, માણસ છલ કરે છે. મને સમજાતું નથી આ લોકો શું કામ છલ કરતા હશે. ઓછું મળે તો ઓછું ભોગવો ને તમારા બાપનું જાય છે શું? તમે છલ શું કામ કરો છો? ઉપર જવાબ દેવો પડશે. સ્વામિનારાયણ પૂર્વીઓ ભગવાન છે, એ બધું પૂછશે આ શું કરવાનો ધંધો હતો તારો, આ તે શું કર્યું છે, આ કરવાનું મેં તને નથી કીધું દીકરા. માટે નિખાલસતા એ છઠ્ઠો સ્વર જીવન વીણાનો, જીવન સંગીતનો, અને છેલ્લો સાતમો સ્વર જીવન સંગીતનો એ કયો? હરિ નામ સ્મરણ. એક વાત કહું, તમારી એવી કોઈ વસ્તુ જોઈએ છે, મોંઘી બહુ છે, ધ્યાનથી સાંભળજો, ટૂંકમાં જ મળતી ક્યાંય નથી, પરંતુ પછી તમને ખબર પડે મળતી ક્યાંય નથી, મોંઘી છે, અને મારે સોસાયટી નાકે જ મળે છે, તો કયો મૂર્ખ મુંબઈ ગોતવા જાય? જાય કોઈ? ના જાય. એમ કૃત્યય ધાય તો વિષ્ણુ, સતયુગમાં જે ધ્યાન કરવાથી હરી મળતો, ત્રેતામાં જે યજ્ઞથી મળતો, દ્વાપરમાં જે મોટી મહાપૂજાઓનું પરિચર્યાથી જે ભગવાન મળતો, કલૌ તદ હરિ કીર્તના, એ કેવળ નામ જપવાનો દોડતો આવે, તો કયો મૂર્ખ નામ છોડીને બીજા સાધનોમાં શ્રદ્ધા મૂકે? હરિ નામ જપે આ જીવન વીણાનો છેલ્લો સ્વર. ચોખામેળ મહારાષ્ટ્રનો હરિજન, હા, હવે એને કોઈ યજ્ઞ આગાજીનો અધિકાર નથી, મંદિરમાં જઈ શકતો નથી, વિઠ્ઠલ વિઠ્ઠલ ના જ પુકાર કરે. એને ઘરે સોયરા બાનુને પ્રસૂતિનો સમય આવ્યો, રાત મેઘલી, કોણ દાયણ આવે, કોણ પ્રસૂતિ આ કરાવે, પ્રસૂતિની પીડા સહન ન થાય, સોયરા બાનુ રાડો પાડે. ચોખામેળ મહારાષ્ટ્રનો એ હરિજન સંત ભક્ત, એને વિઠ્ઠલના પુકાર, લક્ષ્મીજીને નારાયણે કીધું જાઓ પ્રસૂતિ કરાવો, અને લક્ષ્મીજી દાયણનું રૂપ લઈને સોયરા બાનુની પ્રસૂતિ કરાવી, અને જે દીકરાનો જન્મ થયો એનું નામ કર્ણ મેળા પડ્યું, એ પણ એવો ભક્ત થયો. એ ચોખામેળ વૃદ્ધ થયા, મરેલા પશુ ઢવડવાનો ધંધો છે, ઢળી શકતા નથી, એક દોરડે ચોખામેળ વિઠ્ઠલ વિઠ્ઠલ કરતો ઢોરને ઢળે, અને બીજું દોરડું નારાયણ ભંગી થઈને એની ભેળો દોરડા ઢસડતો હતો. આ નામના પ્રતાપ છે ભાઈ. હજી સાંભળી લ્યો, ચોખામેળનું અવસાન થયું એટલે ભગવાનના ધામમાં ગયા, પણ સાથે ગામમાં એક દુર્ઘટના બની. એક મકાન પડ્યું ને, બીજા હરિજન હાડદાર આઠ જણા મરી ગયા. તે લોકો હરિજનનો પછી કેટલો ભાવ પૂછે? સમૂહમાં સાત આઠ જણા મર્યા હતા ને, એની સાથે ચોખામેળનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, બાળી દો બધાને, હરિજન હરિજન જવા દો, ફૂંકી માર્યા બધાને. બીજે દિવસે નામદેવ મહાસંત મહારાષ્ટ્રના, જેની સાથે પંઢરીનાથ વાતો કરે, દર્શન કરવા આવ્યો હતો, વિઠ્ઠલની આંખમાં આંસુની ધાર વહે. નામદેવે કહ્યું, પ્રભુ રડો કેમ? તો કે મારો ભક્ત ચોખામેળ, એને શોભે એવો અગ્નિ સંસ્કાર ન થયો, નામા એને શોભે એવો અગ્નિ સંસ્કાર ન થયો. બધાની સાથે એને હળગાવી દીધું, પ્રભુ એ તો પતી ગયો, હવે મારી એક ઈચ્છા છે, નામદેવ સાંભળી લે, એના અસ્થિઓ લઈને તું ગોદાવરીમાં વિધિવત વિસર્જન કર, મને શાંતિ થાય. પણ મહારાજ, સમૂહમાં સળગાવવાના અસ્થિઓમાંથી ચોખામેળાના અસ્થિઓ કાઢું કેમ? તો કે જાઓ નામદેવ, અસ્થિઓને લઈને કાને ધરજો, જે અસ્થિમાંથી હાડકામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ મારા નામનો પુકાર નીકળે એ ચોખામેળનો અસ્થિ હશે, એને ભેળા કરજો અને ગોદાવરીમાં વિસર્જિત કરજો. એ પ્રમાણે કરવામાં આવ્યું, હાડકામાં ભગવાનનું નામ સમાઈ જાય. આ જીવન વીણામાંથી નીકળેલો સાતમો સ્વર છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે નર્મદાને કિનારે સંકલ્પ કર્યો, ગુરુવાડે રૂવાડે મારે એક ભગવાન સ્વામિનારાયણનું નામ લેવું, એ જપ 10 કરોડે પહોંચ્યો. સ્વામીજી અક્ષરવાસી થયા અગાઉ કહીને, પછી એમનો અગ્નિ સંસ્કાર થયો, એમના અસ્થિઓ લઈને બધા સંતો વડીલો સંતો નર્મદામાં ગયા, ત્યારે હું પણ સાથે હતો, અસ્થિઓનું વિસર્જન થતું હતું, કેળ સમાણા પાણીમાં બધા વડીલ સંતો અને સંતો ઉભા હતા, ત્યારે અસ્થિ પધરાવતા વિસર્જન કરતા કરતા સંતોને એક સ્પાર્ક થયો કે ગુરુદેવને ભજન પ્રિય હતું. નર્મદાના કાંઠે સંકલ્પ કર્યો, કરોડોનો જપ કર્યો, કરોડોની સંખ્યામાં અનેક જીવોને ભગવાનનું નામ લેવડાવ્યું. આજે અસ્થિ એ જ નર્મદામાં પધરાવીએ છીએ. તો આપણે સંકલ્પ કરો કે કરોડોની સંખ્યામાં જપ યજ્ઞ કરવો, જપ કરાવવા, મંત્ર લેખન કરાવવા. આવો સંકલ્પ કરીને અસ્થિ વિસર્જન કર્યું. મારી બાજુમાં બાલસ્વામી બેઠા હતા, મેં ઉભા હતા, મેં કીધું, બાલસ્વામી આ હાડકું નામ કેમ બોલે? એ આ બોલ્યું, આ ગુરુદેવનું હાડકું નામ બોલ્યું. અને વિસર્જિત જળમાં નર્મદામાં થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાય તો ઓલ ઓવર વર્લ્ડમાં પથરાયેલો છે ભાઈ, ઘણા સેક્ટ છે, ઘણા બધા બ્રાન્ચીસ છે, પરંતુ વિશ્વમાં ફેલાયેલો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકમાત્ર રાજકોટ ગુરુકુળ, એની શાખા સુરત ગુરુકુળ, ત્યાં અખંડ સ્વામિનારાયણ મહામંત્રનો જપ થાય છે એવું એકમાત્ર સ્થળ. આ ગુંજન નીકળ્યું સ્વામીના અસ્થિમાંથી, એ નામ જપ જીવન સંગીતનો સાતમો સ્વર છે. ખુદા કરે હમારી મોહબત મેં એસા મુકામ આયે, નામ કિસી કા લું ઔર લબ પે તુમ્હારા નામ આવે. હું બોલાવું કોઈને હરિનું નામ આવી જાય, એવી નામ રટડો લાગી જાય, ધન્ય ધન્ય થઈ જવાય. છેલ્લી વાત કહી દઉં, એક છોકરો પતંગ ચગાવતા ચગાવતા દોર ગૂંચવાઈ ગયો, ત્યારે ગૂંચ કાઢવા માંડ્યો, અંધારું થઈ ગયું. એના બાપાએ બૂમ પાડી, બેટા એ પેલા દીવો તો કર. તો છોકરો કે બાપા ફિરકી ગૂંચવાઈ ગઈ છે, દોર ગૂંચવાઈ ગયો છે, જરા ગૂંચ કાઢી લઉં પછી દીવો જલાવું. એના બાપે કીધું, મૂર્ખા દીવો સળગાય તો ગૂંચ ઓટોમેટિક ઉકલશે, એમ નામ જપજો મારા તમારા હૈયામાં દીવો પ્રગટ છે તો સંસારની બધી ગૂંચો ઓટોમેટિક ઉકલી જશે. માટે નામ જપ જેવું કોઈ સાધન નથી ભાઈ. આ જીવન વીણાના સાત સ્વર, સદભાવ, સતશ્રદ્ધા, સત્સંગ, શીલ, નીતિમત્તા, નિખાલસતા, હરિસ્મરણ, આ સાત સ્વર વાળી જીવન સંગીતની વીણા મને પણ તમને પરમાત્માએ ભેટમાં આપી છે. એમાંથી જીવન સંગીત, ભક્તિ સંગીત પેદા કરવાનું છે. પણ એક સંગીતકાર સંગીતનો કાર્યક્રમ, ગીત ગાયું, પૂરું થયું, લોકો કે વન્સ મોર, કાંઈક ફૂલાયો, બીજી વાર ગાયું, પૂરું કર્યું, ઓડિયન્સ બોલ્યું વન્સ મોર, ત્રીજી વાર ગાયું, પૂરું કર્યું, ઓડિયન્સ બોલ્યું વન્સ મોર, સાતમી વાર બોલ્યું, ગાયું, પૂરું કર્યું, ઓડિયન્સ બોલ્યું વન્સ મોર. ગાયક બોલ્યો કે ભાઈ એકનું એક ગીત બોલાવી બોલાવીને તોડાવી નાખ્યો, તમે શા માટે ફરી ફરી વન્સ મોર કરો છો? ત્યારે એક જણો ઉભો થઈને બોલ્યો, જ્યાં સુધી બરાબર નહીં ગાવ ત્યાં સુધી ફરી ફરીને ગાવું જ પડશે. આ કહીને મારે શું કહેવાનું છે, આ જીવન વીણામાંથી સાત સ્વર કીધા એવા જો મારા તમારી જીવન વીણામાંથી નહીં ઉઠે તો ઉપર બેઠેલો પરમાત્મા કહેશે કે વન્સ મોર, ફરીથી જન્મો મરો, ફરીથી જન્મોને મરો, જીવન વિનાને સાધી, જીવન સ્વરની સાધના કરી, અને જ્યારે સંપૂર્ણ તમે જીવન સંગીત પેદા કરશો, ભક્તિ સંગીત પેદા કરશો, મારી પરમાત્માના પ્યાસની પુકાર પેદા કરશો, ત્યારે મારા ધામનો દરવાજો દીકરા તારા માટે ખુલ્લો છે, ત્યાં સુધી નહીતર ક્લોઝ છે. વન્સ મોર કરવાનું મારા તમારા જીવનમાં ના આવે, બર્થ અને ડેથની સાયકલમાં આપણે ન ફસાઈએ, એનો વન્સ મોર ન થાય એવી મને તમને પરમાત્મા શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ એવી કૃપા, સૂઝબૂઝ અને શક્તિ આપે. આ વાતો કહી એ પોતાની માનીને સૌ પોતે સંઘરી અને એના ઉપર મનન કરે અને જીવન વિનાના સ્વરને સાધવાની કોશિશ કરે એવી પ્રાર્થના પરમાત્મા આપણી સૌની સાંભળે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.